सदानन्दाम्भोधि स्मितरुचिरपूरणेन्दुवदन प्रफुल्लाम्भो जन्म सदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकल जीवाति सुखद महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनिः जयति सहि नारायणः स्वामी नारायणो नीलकंठो नारायणो हरिः हरि कृष्णश्च सहजानन्द कृष्णोस्तु मेरुदिभवसंभवभीतिभेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपक्रियाफलम् सहजानन्द गुरुं भजे सदा सहजानन्द गुरुं भजे सदा ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीघनश्यामाय नमो नमः श्रीसहजानन्दस्वामिने नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरे कृष्ण महाराज की जय श्री लक्ष्मी नारायण देव की जय ये पालयन्ति मनुजाः सशास्त्र प्रतिपादिता सशास्त्र प्रतिपादिता ये पालयन्ति मनुजाः सशास्त्र प्रतिपादिता शास्त्र प्रतिपादितम् सदाचारान् सदा तेत्र परत्र च महासुखाः सदाचारान् सदा तेत्र परत्र च महासुखाः भगवान् स्वामी नारायण પોતાની શિક્ષાપત્રીનો હેતુ એકાગ્ર મનથી ધારવો એમ સાતમા શ્લોકમાં કહીને આઠમા અને નવમા શ્લોકમાં હેતુ બતાવે છે. આ આઠમો શ્લોક છે. ये पालयन्ति मनुजाः सशास्त्र प्रतिपादिता
पालयन्ति मनुजाः सशास्त्र प्रतिपादिता
स सदाचारान् सदा तेत्र
सदाचारान् सदा तेत्र
सदाचारान् सदा तेत्र
सदाचारान् सदा तेत्र
परत्र च महासुखाः ये पाल्यन्ति मनुजाः शास्त्र प्रतिपादिता
पालयन्ति मनुजाः शास्त्र प्रतिपादिता
शास्त्र प्रतिपादिता
शास्त्र प्रतिपादिता
तानुल्लङ्घ्यात्र वर्तन्ते ये तो स्वैरं कुबुद्धयः तानुल्लङ्घ्यात्र वर्तन्ते ये तो स्वैरं कुबुद्धयः मूत्र च महौ
तमूत्र च महन्
लभन्ते कष्टमेव हि तानुलङ्घ्यात्र वर्तन्ते ये तु स्वैरं कुबुद्धयः
આ શિક્ષાપત્રી લખ્યાનો હેતુ વહાલા ભક્તો એકાગ્ર મનથી ધારવાનું જે કીધું એ આ બે શ્લોકને તમે સમજો ભગવાન કે છે શ્રીમદ ભાગવત પુરાણ આદિક જે શાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન કર્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે મનુષ્ય જે તે આલોક ને પરલોકને વિશે મહાસુખિયા થાય છે. બીજા શ્લોકમાં કીધું અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આલોકને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. આને બરોબર સમજો કે શાંતિથી આ બે શ્લોકને જો હૃદયમાં ન ધારવામાં આવે તો શિક્ષાપત્રી પાળી શકાય જ નહીં, પાળી શકાય જ નહીં, પાળવાની પ્રેરણા જ ન થાય. નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે, ખલાસ. જો તમે સદાચારનું ઉલ્લંઘન કરો તો સુખી થાવ જ નહીં. આ વાત તમારે સમજવી જ જોઈએ. આપણે સવારની કથામાં સાંભળ્યું ને, સુખ બધાને જોઈએ છીએ પણ સુખનું મૂળ તો ધર્મ છે. મનમાં ભાવે એમ વર્તવું અને સુખિયા થવું એ શક્ય જ નથી. ભગવાન સ્વામિનારાયણની વાણી ખોટી હોય જ નહીં. માની લઈએ ઘડી બે ઘડી કે કોઈ બીજા ત્રીજાનું લખેલું હોય તો ખોટું હોય, પણ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વાત્મા પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ એની વાત ખોટી હોય. એ આપણને ખોટું શા માટે કહે? કયા હેતુથી આપણને ખોટું કે? એને આપણી પાસેથી શું સ્વાર્થ? ખોટું તો એ માણસ બોલે કે જેને સ્વાર્થ હોય. આપણી પાસેથી કંઈક પડાવી લેવું હોય, આપણો કંઈક ઉપયોગ કરવો હોય, આપણને એના કામમાં વાપરવાના હોય, આપણા થકી એને સુખી થવું હોય, એ માણસ આપણને ઉલટું ઉલટું સમજાવે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા. સ્વામિનારાયણ ભગવાનને કશો જ સ્વાર્થ નથી આપણી કોઈની પાસેથી. જેના જેના આમાં ધર્મો લખ્યા છે એ એકેય માણસ પાસેથી સ્વામિનારાયણને કશું લેવાનું છે નહીં. આચાર્ય પાસેથી કશું એમને લેવું નથી, ગૃહિયો પાસેથી એ નહીં અને ત્યાગીઓ પાસેથી એ નહીં. આપણે છ અંગ સંપ્રદાયના કહીએ છીએ, એમાં એક તો ભગવાન પોતે અંગ તરીકે છે, એમને તો કોઈ ઉપદેશ દેવાનો નથી, એ બધાને ઉપદેશ દે છે. બીજો અંગ સંપ્રદાયની મંદિર વગેરે સંપત્તિઓ છે, એને કાંઈ ઉપદેશ લાગુ પડતો નથી, એ તો સંપત્તિ છે. ત્રીજો અંગ શાસ્ત્ર છે, એ શાસ્ત્ર દ્વારા પ્રભુ આપણને સમજાવે છે. જે કાંઈ માથાકૂટ છે એ ગૃહી ત્યાગી અને આચાર્ય ત્રણને છે. ત્રણે અંગમાં જ ધર્મ પ્રવર્તે છે, ત્રણમાં નહીં, બીજા ત્રણમાં નથી. એ આપણા ત્રણેયમાંથી ભગવાનને કોઈ સ્વાર્થ સિદ્ધ કરવાનો છે નહીં. આપણા ત્રણેયનું કલ્યાણ કરવા માટે શિક્ષાપત્રીમાં ભગવાન રૂડા રૂડા આદેશો આપે છે. આપણને પાળવા ગમે ન ગમે, ફાવે ન ફાવે, પણ આપણા સુખ માટે છે એ વાત સમજી લેવી જોઈએ. સ્પષ્ટ લખી નાખ્યું કે જે પાળે છે એ જ સુખી થાય છે.
યે પાલ્યંતિ મનુજાઃ શશાસ્ત્ર પ્રતિપાદિતાઃ.
યે પાલ્યંતિ મનુજાઃ શશાસ્ત્ર પ્રતિપાદિતાઃ.
સદાચારાન સદા તેત્ર,
સદાચારાન સદા તેત્ર,
સદાચારાન સદા તેત્ર,
સદાચારાન સદા તેત્ર.
પરત્ર ચ મહાસુખાઃ યે પાલ્યંતિ મનુજાઃ શાસ્ત્ર પ્રતિપાદિતા.
હે પાલયંતે મનુજાઃ શાસ્ત્ર પ્રતિપાદિતા.
કેટલો સરસ શ્લોક છે, કેટલી બધી ભગવાને આપણા ઉપર કરુણા કરીને અબજો રૂપિયે નો મળે એવી સુંદર શિખામણી આપી છે. આ એક શ્લોક આપણને કોઈ આપે, તમે અબજો રૂપિયા આપો તો આવો શ્લોક તમને કોણ દે? આટલી મીઠી શિખામણી કોણ દે? એવી મસ્ત શિખામણી આપી. આપણે માનવી હોય તો, પણ આપણને છે ને મનમુખી જીવન બહુ ગમે છે. હા, કોઈની આજ્ઞામાં શાસનમાં રહેવું ગમતું જ નથી. મારા શાસનમાં બધા રહ્યો, હું કોઈના શાસનમાં નહીં રહું, એવો આપણો સ્વભાવ છે જીવનો. સુખી થવું છે જીવને, અને સુખી થવાનું મૂળ ભગવાનની આજ્ઞાઓ છે. યે પાલયંતિ મનુજાઃ શશાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા. આ લોકમાં પરલોકમાં મહાસુખિયા થાય છે. પેલું એ તો કયો કે આપણે આ લોકમાં ને પરલોકમાં મહાસુખિયા થવું છે? થવું છે, નથી જ થવું. જો થવું હોય તો ભગવાન સ્વામિનારાયણની વાતોને તમે કાઢી નાખો ગણ્યા વગરની, એ તે કઈ હાલતું છે? આ શ્લોકમાં સમજવા જેવું ઘણું છે વાલા ભક્તો, ખોળીએ હવે. આમાં શશાસ્ત્ર પ્રતિપાદિતાન એ શબ્દ ઉપર પહેલા આપણે જઈએ. અર્થદીપિકામાં શતાનંદ સ્વામી સૌ પ્રથમ શાસ્ત્રનો અર્થ કરે છે. શાસ્ત્ર એટલે શું? શાસતી ઇતિ શાસ્ત્રાણી, જે શાસન કરે, ઉપદેશ કરે. ન કરતા હોય તો કરવા પ્રેરે, ન કરવાનું કરતા હોય તો નિષેધ કરીને પાછા વાળે. પણ આ જગતમાં શાસ્ત્રો ગણાય છે, પણ અહીંયા ભગવાન સ્વામિનારાયણે શાસ્ત્રની આગળ એક વિશેષણ મૂક્યું, સત. આ સત કહેવાથી અસત શાસ્ત્રનો નિષેધ થઈ ગયો. દુનિયામાં ગમે તે માણસ ઈચ્છા થઈ જાય અને લખી નાખે 100 પેજ, 200 પેજ, 500 પેજનું પુસ્તક, એટલે એ શાસ્ત્ર થઈ જતું નથી. એને શાસ્ત્ર માની લેવાની ભૂલ સીધે સીધી કરી લેવાય નહીં. શાસ્ત્ર કોને કહેવાય એ પણ સમજવાની બહુ જરૂર છે. દુનિયામાં હજારો પુસ્તકો છે, એ બધા શું શાસ્ત્ર છે? પુસ્તક એટલે શાસ્ત્ર એમ એવું નથી. સત્શાસ્ત્ર. ભાઈ સત્શાસ્ત્ર એટલે શું? તો કે સદ્ભિહી ઈશ્વર સત્યત્વ પ્રતિપાદકૈહી, આમ અર્થ કર્યો. જે ભગવાનનું પ્રતિપાદન કરતા હોય, ભગવાનના ધામનું, ભગવાનના સુખનું, ભગવાનના મહિમાનું, એને સત શબ્દથી ગણીને સત્શાસ્ત્ર સમજવું. જેમાં ભગવાનનું ખંડન કર્યું હોય એ ભલે કદાચ શાસ્ત્ર તમ માનો, પણ એ સત્શાસ્ત્ર તો નથી જ. બુક માનવી. હવે એવા જે ભગવાનને સત્યપણે સ્વીકારનારા, ભગવાનનું સાકારપણું સ્વીકારનારા, ભગવાનનું દિવ્યપણું, ભગવાનનું સર્વકર્મ ફલ પ્રદાતાપણું એને સ્વીકારનારા જે કોઈ વાક્યો છે, પુસ્તક છે, કીર્તન છે, કાવ્ય છે, એ બધા એને સત્શાસ્ત્ર કહેવાય. અને એ સત્શાસ્ત્રએ જે કાંઈ પ્રતિપાદન કર્યું હોય, આ કરાય, આ ન કરાય, આ કાળે આમ કરાય, આ ટાણે આમ કરાય, આમ તેમ બીજું ત્રીજું, એને આપણે સદાચાર કહેશું. પણ એમાંય એટલા માત્રથી નહીં, હમણાં વ્યાખ્યા પૂરેપૂરી આવે છે. હવે બીજી એક વાત કરી કે ભાઈ એવા ભગવાનનું પ્રતિપાદન કરનારા શાસ્ત્ર, તો કે વેદો. વેદો છે ને, એ ભગવાનને સત્યપણે કરીને પ્રસ્થાપે છે. અને વેદોના અર્થને પ્રકાશનારા સ્મૃતિઓ, પુરાણો, આ બધા શાસ્ત્રો છે. આ બધા જે આસ્તિક ગ્રંથો છે, તે ગ્રંથોએ પ્રતિપાદન કરેલો હોય એવો જે સદાચાર, તે માણસને પાળવા લાયક બને છે. હવે સત્શાસ્ત્રની વ્યાખ્યા થઈ ગઈ. હવે આવે છે સદાચાર શબ્દનું વ્યાખ્યાન. સદાચાર એટલે શું? સદાચાર એટલે શું? સદાનંદ સ્વામીએ આપણા ઉપર બહુ કૃપા કરી છે. પૂજ્યપાદ સદાનંદ સ્વામીને આપણે લાખ લાખ વંદન કરીએ. ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીને સારી રીતે સમજાવવા માટે સ્વામીએ બહુ આપણા ઉપર દયા કરી છે. શાસ્ત્રો તો હોય જ, પણ એવા સત્પુરુષો ન હોય જેમ છે એમ શાસ્ત્રના અર્થ આપણને સમજાવે નહીં, તો આપણે તો કઈ એવા બુદ્ધિશાળી હતા કે એવા મહાન હતા તે બધું સમજી જાય. સ્વામી અહીંયા સદાચાર શબ્દનો અર્થ કરે છે, સંત શોભનાહા, સંત એટલે શોભનાહા, સત્ય, સારા. શાસ્ત્ર લોક અવિરુદ્ધ, શાસ્ત્ર અને લોકમાં વિરુદ્ધ ન હોય એવો જે આચાર તેને સદાચાર તરીકે પ્રથમ સ્વીકાર્યો. પછી ટૂંકું કહી નાખ્યું, સતામ આચારાહા ઇતિ સદાચારાહા. સાધુ પુરુષનો જે આચાર એને સદાચાર કહેવાય. પહેલી વ્યાખ્યા એ કરી કે શોભન આચારો, સારા જે આચારો છે, સારા એટલે કે શાસ્ત્ર અને લોકમાં વિરુદ્ધ ન હોય એવા, આ એક અર્થ કર્યો. બીજો અર્થ એ કર્યો કે સંતોનું જે આચરણ છે, મોટા પુરુષનું, સત્પુરુષનું જે આચરણ છે એને સદાચાર કહેવાય. સતામ આચાર સદાચાર. હવે મજા એ આવશે કે સત્શાસ્ત્રે પ્રતિપાદન કરેલો જે આચાર, લોક અને શાસ્ત્રથી વિરુદ્ધ ન હોય એવો આચાર, એ સદાચાર. બીજી તરફ સંતોએ જે કાંઈ પોતાના જીવનમાં આચર્યું હોય એ સદાચાર. બે વ્યાખ્યા થઈ. હવે સવાલ એ ઊભો થાય છે કે ઘણા સત્શાસ્ત્રો છે, ભગવાનના આસ્તિક ગ્રંથો છે, પરંતુ એણે અંદર એવું એવું લખ્યું છે કે જે આપણે સ્વીકારવું ને પાળવું મુશ્કેલ થઈ પડે, મુશ્કેલ થઈ પડે. તમને થાય કે ભાઈ એ શું હશે, હમણાં બતાવું છું. પછી એક બીજી વાત, હવે સત્શાસ્ત્રોએ જ કહેલું છે છતાં પણ આપણે કરી શકીએ એમ નથી. સત્શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું હોય અને પ્રતિપાદક સત્શાસ્ત્ર જ હોય તો પણ ન થાય. બીજી એવી ને એવી આ વાત છે કે સતામ આચાર સદાચાર, કે સત્પુરુષોએ જે પાળેલું હોય, કરેલું હોય, આચરેલું હોય એ સદાચાર કહેવાય. તો સત્પુરુષ કહેવાતા અમુક મોટા પુરુષોએ એવું એવું કર્યું છે કે જે આપણે કરી શકાય નહીં, થઈ શકે નહીં, એટલે થયો ગોટાળો. તો શું કરવું? અહીંયા બીજી એક વાત કરે છે કે મોક્ષ ધર્મમાં કહ્યું છે કે સદાચારો મતો ધર્મ સંતસ્તુ આચરણ લક્ષણા, કે દેશ કાલને અનુસારે સંતોએ જે પાળેલો હોય એને જ સદાચાર કહેવાય. દેશ કાળને અનુસારે સંતોએ જે પાળેલો હોય ને આચાર, એને જ સદાચાર કહેવાય. એમ મોક્ષ ધર્મમાં કહ્યું છે. હવે અહીંયા સમજવા જેવી વાત તો એ આવશે ભક્તો, હું અને તમે બધાએ ધર્મમાં રહેવું જોઈએ, ધર્મ પાળવો જોઈએ, સદાચાર પાળવો જોઈએ એમ બૂમો પાડી પાડીને કહીએ છીએ, પણ ધર્મ અને સદાચારને જેમ છે એમ ન સમજીએ કે આને સદાચાર કહેવાય ને આને ધર્મ કહેવાય, એવું જો જેમ છે એમ ન સમજીએ તો બહુ મુશ્કેલી ઊભી થાય, બહુ મુશ્કેલી ઊભી થાય. આયા આધ્યાત્મિક માર્ગે અતિશય અગત્યની સમજવા જેવી પોઈન્ટ વાળી વાત આવે છે, એટલા માટે થોડી વાર સાવધાન રહેજો. હમણે આ પ્રકરણ આપણે ઉલ્લંઘી જઈશું. અર્થદીપિકામાં શતાનંદ સ્વામી એમ કે છે કે શ્રુતિ સ્મૃત્યુદિતેશુ બહુવિધ ધર્મેશુ ક્વચિત દેશ કાલાદિ વૈગુણ્ય શિષ્ટાચારસ્ય એવ ધર્મ વિષય નિર્ણયકત્વાત ઇતિ ભાવઃ. કે ભાઈ તમે અહીંયા એમ કહી દો છો કે સંતોએ દેશકાળને અનુસારે જે કાંઈ આચરેલું હોય એને જ ધર્મ કહેવાય. પછી શાસ્ત્રમાં બહુ માથા મારશો નહીં, આમ લખ્યું છે ને તેમ લખ્યું છે ને ફલાણું લખ્યું છે. અચ્છા તમે આવો અર્થ કાઢો છો તો શાસ્ત્રની વેલ્યુ શું? શાસ્ત્ર તો આવ નિરર્થક થઈ ગયા. અર્થ દીપિકામાં સતાનંદ સ્વામી એમ કે છે કે શ્રુતિઓમાં અને સ્મૃતિઓમાં બહુ બહુ પ્રકારે ધર્મ લખ્યો છે, બહુવિધ ધર્મેશુ. ક્વચિત દેશ કાલાદી વૈગુણ્ય, દેશ અને કાળની વિગુણતા થાય. જે કાળે જે લખાણું હોય તે કાળે તે બરોબર હોય, જે દેશમાં જે લખાણું હોય તે દેશમાં તે બરોબર હોય, પણ દેશ અને કાળની વિગુણતા થાય એવો દેશ રહે નહીં, એવો કાળ રહે નહીં. ત્યારે તે લખેલું તો સાચું હોય પણ દેશકાળની વૈગુણ્યતામાં એ સશાસ્ત્ર સાચું લખેલું હોવા છતાં પણ જેમ જેમ સંપૂર્ણપણે જીવનમાં ગ્રહણ કરી શકાય નહીં. શું કરવું? ત્યારે કહે છે શિષ્ટાચારસ્ય એવ ધર્મ વિષય નિર્ણયકત્વાત્. ત્યારે તો શિષ્ટાચાર જ ધર્મ વિષયનો નિર્ણય બને છે. ત્યારે તો શિષ્ટાચાર જ પ્રમાણ. એ દેશમાં એ કાળમાં જે મોટા પુરુષ હોય, સત્પુરુષ હોય, એ વર્તતા હોય, કહેતા હોય, એને ધર્મ સમજવો, એને સદાચાર સમજવો. આ સદાચારની વ્યાખ્યા છે. અર્થદીપિકામાં શાસ્ત્ર પ્રમાણો સાથે સતાનંદ સ્વામીએ કરેલી સદાચારની ઓરિજિનલ વ્યાખ્યા આ છે. આપણને ફાવે ન ફાવે, પણ આમાં આ લખી છે. તમે કહેશો કે એવું હાલતું છે, તે દેશમાં તે કાળમાં કહેવાતા મોટા પુરુષોએ જે આચરવું હોય ને આપણને આચરવાનું બતાવે તે સદાચાર કહેવાય એમ કહી અને તમે શાસ્ત્રને મોળા પાડો છો અને સત્પુરુષને આગળ ધરો છો. એના જવાબમાં સતાનંદ સ્વામી તમને એ વાત કહે છે, સ્વામી પ્રમાણ આપે છે કે સાંભળો, મહાભારતની અંદર ધર્મ રાજાનું એક વાક્ય છે, એ શ્લોક સાંભળી લો. તર્કો પ્રતિષ્ઠ શ્રુતિઓ વિભિન્ના નૈકો મુનિર્યસ્ય મતમ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગત સપંથા. મહાભારતનો શ્લોક છે. તર્કો પ્રતિષ્ઠા શ્રુતિયો વિભિન્ના નૈકો મુનિર્યસ્ય મતમ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગત સપંથા. અદ્ભુત લખે છે ધર્મરાજ. કે છે કે તર્ક અપ્રતિષ્ઠિત, માણસ બધા આપમેળે બુદ્ધિ બળે તર્કો કર્યા કરે, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ, આમ રહેવું જોઈએ, આમ પાળવું જોઈએ, આ ન ખવાય, આ ન પીવાય, આમ ન હોવાય, આમ ન બોલાય, આમ ન કરાય, તેમ ન કરાય, આમ રહે તો જ કલ્યાણ થાય ને આમ આમ ન રહે તો થાય જ નહીં, આમ રહે એનું તો થાય જ નહીં, આને આમ પાપ થાય ને આને આમ થાય ને તેમ થાય, એમ તર્ક કરી કરી રાગ દ્વેષમાંથી પોતાને ફાવતું ન ફાવતું હોય એમાં આમથી આમ ભેળ્યા કરે, એનાથી કઈ નિર્ણય થાય? કેમ? તો કે તર્ક છે, અંદર ખાલી ઉઠતા ભાવો છે અને એ ભાવના છે ને એ અપ્રતિષ્ઠિત છે. કેમ? તો કે અનેકાંતિક નિર્ણય શૂન્ય વા, તર્ક ઉપાડ્ય કરો તમે, તર્કનો કોઈ પણ જગ્યાએ અંત કરો. તર્ક તો તર્ક ખ્યા જ કરે, સમુદ્રમાં જેમ હિલોળ આવ્યા એવી કરે ને એમ મનમાં તર્ક વિતર્ક થયા જ કરે, એની કઈ એનું કઈ અંત ભાગ ખરો. બીજું એમનામ તર્ક વિતર્ક થયા કરે તો નિર્ણય શું થાય? નિર્ણય શૂન્ય છે. માટે તર્ક અને અપ્રતિષ્ઠિત કહેવામાં આવ્યો છે. તર્કો અપ્રતિષ્ઠિત સારું, તો ભાઈ આપણે તર્કથી ધર્મનો નિર્ણય ન કરીએ ચાલો, પણ શ્રુતિઓથી તો વેદોથી તો કરવો જોઈએ. ત્યારે કહ્યું શ્રુતિઓ પી વિભિન્ના, સ્મૃતિઓ જુદી 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 વાતો કરે છે કે પરસ્પર વિરુદ્ધાર્થવાદીન્ય, શ્રુતિઓ પરસ્પર વિરુદ્ધ અર્થ બતાવનારી છે. આ વ્યાખ્યા શતાનંદ સ્વામી કરે છે. કેમ શ્રુતિઓ પરસ્પર વિરુદ્ધ કરે છે? તો એક શ્રુતિ એમ કે છે કે માં હિંસા સર્વભૂતાની, કે કોઈ પણ ભૂત પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. તો બીજી શ્રુતિ એમ કે છે અગ્નિસ્વામી યમ પશુમાં લભે, અગ્નિસ્વામી યજ્ઞમાં પશુને હોમમાં. હવે આ બે શ્રુતિઓ એક આમ કે એક આમ કે. એક શ્રુતિ કે છે કે નેહ નાનાસ્તિ કિંચન, કે ભાઈ અહીંયા જુદાપણું ભિન્નપણું કશું નથી, એક જ બ્રહ્મ છે. ખિલવિદમ સર્વમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ છે. ત્યારે બીજી શ્રુતિઓ એમ કે છે દ્વાસ ઉપરના સયુજા સખાયો ચેતન ચેતના નામ, કે ભાઈ દ્વૈત છે. હવે આમાં શું સમજવું? અચ્છા તો કે છે હવે એમ કરો, આ વેદોમાં બધું જુદું જુદું આવે છે ને, તો વેદો ઉપર જે ઋષિમુનિઓ લખ્યું હોય ને સ્મૃતિઓ પુરાણો, એમણે હરખા અર્થ કર્યા હોય, માટે એમાંથી તમે કઈ નિર્ણય કરો. ત્યારે કે શું નિર્ણય કરે? નૈકો મુનિહી, હવે એક પ્રકારની કોઈ મુનિની માન્યતા છે નહીં, અને મુનિઓ અનેક. સ્વસ્વભાવમ પરસ્પર વિરુદ્ધાર્થવાદી ન, પોતપોતાના સ્વભાવ પ્રમાણે એકાબીજીના વાદોનો વિરોધ કરનારા અનેક મુનિઓ છે. કેટલા કેટલા વાદ, હવે આમાં કયા મુનિની વાત પ્રમાણે કરવી ને કયા મુનિની ન કરવી, કરવું હું નિર્ણય કેમ કરવો કે આ પળાય ને આ ન પળાય, આનો નિર્ણય હું કરવો? આ જ્યારે ગોટાળો થયો ત્યારે નિર્ણય આપ્યો મહાજન એન ગત સપંથા, કે તે દેશમાં તે કાળમાં શ્રેષ્ઠ ને મોટા પુરુષ તરીકે જે હોય એ જે રસ્તે જતા હોય એ રસ્તો સમજવો ને ત્યાં જવું, એમ કરવું, આવો નિર્ણય કર્યો. સદાનંદ સ્વામી લખે છે મહાજન એટલે તો કે સાધુ પુરુષ. વિષ્ણુ ધર્મોત્તરમાં એના લક્ષણ કર્યા છે આપદ્યપી સ્વધર્મમ યો ન જહ્યાત આસ્તિક વેદન દ્રઢ ભક્તો હરે હે પ્રોક્ત સ શ્રેષ્ઠ પુરુષો મહાન, કે જે આપતકાળમાં પોતાનો ધર્મ ન છોડે, આસ્તિક હોય, વિદ્વાન હોય, ભગવાનનો દ્રઢ ભક્ત હોય, એને શ્રેષ્ઠ મહાપુરુષ સાધુ પુરુષ સમજવો, અને એ જે વર્તતો હોય જે કહેતો હોય એને એ દેશમાં એ કાળમાં એ સમયે તમારે સદાચાર સમજીને પાળવો, આવો નિર્ણય બતાવ્યો છે સતાનંદ સ્વામીએ સદાચાર વિષયે. ચાલો કે ભાઈ સતાનંદ સ્વામીએ આવું વ્યાખ્યાન કર્યું સદાચારનું, એને પુષ્ટિ કરતું કોઈ સાંપ્રદાયિક પુસ્તકનું વાક્ય ખરું? તો કે હા, સત્સંગી જીવનમાં જ છે. સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણમાં અધ્યાય પહેલો ને 15મો શ્લોક છે. ત્યાં ભગવાન સ્વામિનારાયણે રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી ફણેણીની સભામાં ધર્મ કોને કહેવાય એના માટે વ્યાખ્યા આપી છે. યમાર્યાહા ક્રિયમાણમ હી સ્તુવંત્યાગમ વેદિનઃ સધર્મો યમ ચ નિંદંતિ તમ ધર્મમ પ્રચક્ષતે. ભગવાન સ્વામિનારાયણ કોને ધર્મ સદાચાર કહેવો એના માટે આ શ્લોક રામાનંદ સ્વામીના 14માના દિવસની સભામાં બોલ્યા છે કે યમ યાર્યા ક્રિયમાણમ સ્તુવંતી, કે શ્રેષ્ઠ મહાપુરુષો જે ક્રિયાના વખાણ કરે છે તે ક્રિયાને તમારે ધર્મ જાણો. બોલો લ્યો. સધર્મ યમ ચ નિંદંતી, અને જે ક્રિયમાણની નિંદા કરે મહાપુરુષો તેને તમારે અધર્મ જાણવું. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે જ મહાજન એને ગત સપંથા એને અનુમોદન આપ્યું છે. હવે શંકા એ ઊભી થઈ કે આવી રીતે તે કાળમાં તે દેશમાં શ્રેષ્ઠ ગણાતા મહાપુરુષ જે કહે તે જ ધર્મ છે એમ તમે પ્રતિપાદન કરી નાખો છો એ અમને ગમતું નથી. કારણ એ કે તો પછી સત્શાસ્ત્રની કોઈ વેલ્યુ રહી નહીં. ત્યારે સ્વામી સમજાવે છે કે ભાઈ એવું નથી. કેમ એવું નથી? તો કે સત્શાસ્ત્ર પ્રમાણે જ મહાપુરુષોના વર્તન હોય છે. મહાપુરુષો કઈ મનમુખી વર્તતા હોતા નથી, અને તમે સત્શાસ્ત્ર પ્રમાણે જ વર્તવાની વાત કરો તો રામાયણમાં હિંસાનું પ્રતિપાદન કરેલું છે. તો શું આપણે બધા ભેગા થઈને હિંસા કરવી? મહાભારતમાં પણ હિંસાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સશાસ્ત્ર કહે એમ જ કરવું હોય તો હિંસાનું તો પ્રતિપાદન છે જ. હિંસા તમારે કરવી જ રહી. કાં તમે એમ કહેશો કે રામાયણ ને મહાભારત સશાસ્ત્ર નથી? બતાવી શકશો? સારું, એની સામે એક બીજો તર્ક થયો કે તમે એમ કહો છો કે સત્પુરુષનો આચાર છે એ જ સદાચાર છે અને એ વર્ત્યા હોય એમ વર્તું. તો એની સામે અમારો એ તર્ક છે તમારી સામે કે યુધિષ્ઠિર સત્પુરુષ હતા કે નહીં? તો કે હતા. તો કે એ જુગાર રમ્યા છો, અમારે જુગાર રમવું? રમ્યા હતા ભાઈઓને રાજને બૈરાને હારી ગયા. અચ્છા, પરાશર સત્પુરુષ ખરાક નહીં, મહાપુરુષ ખરાક નહીં? તો કે હા. તો કે એને મચગંધા સાથે દૂર વ્યવહાર કર્યો, શું અમારે કરવો? દ્રૌપદી સતી ખરાક નહીં, એને 5 પતિ કર્યા, શું આપણે એમ કરવું? બધે થયો ને ગોટાળો. તારે એમ છે, આમાંથી બહાર તો નીકળવું પડશે ને. સીધે સીધો શ્લોક વાંચીને વ્યવહારમાં પૂજામાં આમ મૂકી દઈએ એટલે કોઈ ગોટાળો થાય નહીં. શું એ પૂજાના રૂમમાંથી બહાર આવ્યા હો, હજી પૂજાના ધોતિયા જ પહેર્યા હોય ને કોઈ પૂછે કે શિક્ષાપત્રી શું આવ્યું તમારે વાંચવામાં? તો કે એ કઈ ખબર નથી, એ તો પાળવાની છે ને, યાદ રાખવાની ક્યાં છે? હા, તમને યાદ જ નથી તમે પાળવાના હું, અને સમજ્યા નથી તો કેવી રીતે પાળશો? વાલા ભક્તો આવી રીતે વાત કરી અને પછી એના ઉપર સમજાવ્યું કે સત્શાસ્ત્રમાં પ્રતિપાદન કરેલું હોય અને સત્પુરુષોએ આચરેલું હોય એ કર્મને તમારે સદાચાર ને ધર્મ જાણવો. નીકળી ગઈ બધી આંટી ખોટી. જુઓ, સત્શાસ્ત્રમાં લખેલું હોય પણ મોટા મોટા પુરુષોએ કરેલું હોય નહીં, તો ભલે લખેલું હોય. રામાયણમાં હિંસા કરવાનું ભલે લખ્યું, મહાભારતમાં હિંસા કરવાનું ભલે લખ્યું, પણ ધરતીમાંથી થયેલા મોટા મોટા પુરુષોએ કોઈ હિંસા કરી નથી, દયા રાખી છે અને બધાએ હિંસા કરવાની ના કહી છે. માટે રામાયણ કે મહાભારતમાં હિંસા પ્રતિપાદન ભલે કરી, ભલે એ સત્શાસ્ત્ર હોય એમાં ભલે લખ્યું હોય, પણ મોટા પુરુષે કોઈએ કર્યું નથી, માટે કરવું નહીં. અચ્છા, તો પછી યુધિષ્ઠિર જુગાર રહેમાન પરાશદ્યન વ્યભિચાર કર્યો, દ્રૌપદીએ 5 પતિ કર્યા તો પછી એનું હું? ત્યારે કહ્યું કે એ ભલે જુગાર રહેમાન, પણ શાસ્ત્રમાં કાંઈ જુગાર રમવાનું લખ્યું નથી. પરાશદી કે ભલે વ્યભિચાર કર્યો પણ શાસ્ત્રમાં એની કડક મનાઈ કરેલી છે. દ્રૌપદીએ ભલે 5 પતિ કર્યા દેશ કાળે ગમે તે એમાં હેતુનું કારણ હોય, પણ શાસ્ત્રમાં એવું કરવાની ચોખી ના છે, માટે એવું કરવું નહીં. નીકળી ગયા ને બારા? હવે હું અર્થ થયો કે શાસ્ત્રમાં કહ્યું હોય અને મોટા પુરુષોએ આચરેલું હોય એવું જે હોય તેને ધર્મ ને સદાચાર તરીકે સ્વીકારવું. એટલે આને સદાચારનું સ્વરૂપ કહેવાય. અને એટલા માટે ભગવાન સ્વામિનારાયણ આગળ કહેશે કે મોટા પુરુષને વિશે ક્યાંય અધર્મ આચરણ જેવું તમને જણાતું હોય તો અમારા આશ્રિતોએ એનું ગ્રહણ કરવું નહીં. દાખલા તરીકે યુધિષ્ઠિર જુગાર રમ્યા, દ્રૌપદીએ 5 પતિ કર્યા, પરાશરાદિકે વિચાર કર્યો, એમાં આ અધર્મ જેવું આપણને લાગ્યું તો એ આપણે ગ્રહણ કરવું નહીં. પાછું યાદ રાખો, એના એ મોટા પુરુષોએ જે ધર્માચરણ કર્યું હોય એ તો ગ્રહણ કરવું. એના એ યુધિષ્ઠિર રાજાએ જે ધર્મ પાડ્યો હોય એ પાળવો, દ્રૌપદીએ જે સતીપણું અને પતિવ્રતાપણું જે રાખ્યું હોય એ રાખો. આમ સદાચારને સમજો ત્યારે યથાર્થ સમજ્યા ગણાવું. વાલા ભક્તો, આવી રીતે સદાચારને સમજીને જો એનું પાલન થાય તો આપણે સુખી બહુ થઈએ. પણ મોટા ભાગના માણસો સમજે નહીં કાંઈ અને એવી ઉપાધિ કરે છે કે ન પૂછો વાત, કોઈનું સાંભળે નહીં, મનમાં માન્યો હોય એ ધર્મ નો દેશમાં સમજે, નો કાળમાં સમજે, નો કોઈ વાતમાં સમજે, અને મનથી મનથી એવું ગૂંચીને બેસી ગયા હોય મારું કલ્યાણ થાય ને તમારું નહીં થાય કે એવી બળભરી વાત કરે તો જ કલ્યાણ થાય, નકર થાય જ નહીં. હવે વાતમાં પાયો નથી ને એના ઉપર કલ્યાણ મૂકો છો. વાત પાયા વાળી હોય ને કલ્યાણ મૂકીએ તો વાત વ્યાજબી છે, એની ના નથી. કઈ પાયાવાળી વાત હોવી જોઈએ. હવે કે છે, આવી રીતે જે સદાચાર પાળે છે એ મહાસુખાહા, બહુ સુખિયા થાય છે, બહુ સુખિયા. કે મહાસુખિયા થાય છે એનો અર્થ હું એ સમજાવો. કારણ કે અમે વાત સાંભળી છે સુખની, પણ મહાસુખની વાત સાંભળી નથી. એ મહાસુખ કેવું આવે? ત્યારે કહે છે, મહદ બ્રહ્માદી સુખાદ અપી અધિકમ સુખમ યેષામ તે મહાસુખા. બ્રહ્માદિકના જે સુખો છે ને એને સુખ કહેવાય, એને મહાસુખ નો કહેવાય. ભગવાનના ધામ સિવાયના, ભગવાનના આનંદ સિવાયના જે બધા આનંદો છે ને એને સુખ કહેવાય. રાજ્ય કરવું, કરોડો રૂપિયાના અબજો રૂપિયાના માલિક થવું, રાજા મહારાજા, ખાન પાન, સુખ ભોગ, ઇન્દ્ર પદવી મળે, બ્રહ્માની પદવી મળે, તોય તમે સુખિયા થયા. પણ મહાસુખિયા તો ન થયા. જ્યારે તમને ભગવાન મળે ત્યારે જ તમે મહાસુખિયા થાવ છો. એટલે જ્યારે તમારો મોક્ષ થાય ભગવત પ્રાપ્તિરૂપ મોક્ષ ત્યારે મહાસુખ્યા થયા. આ શિક્ષાપત્રી પાયાનું ફળ સાક્ષાત ભગવત પ્રાપ્તિ છે, મોક્ષ છે, અને એને જ મહાસુખ કહેવામાં આવે છે એવું આમાં લખ્યું છે. આપણે શિક્ષાપત્રી પાયાનું ફળ જે ઈચ્છતા હોઈએ, તે જે માનતા હોઈએ, તે શિક્ષાપત્રી પાળીએ તો આપણું આમ સારું થાય, તેમ સારું થાય, જે સમજતા હોઈએ તે. પણ શિક્ષાપત્રીના રહસ્યકારો આવું કહે છે કે મહાસુખ એટલે બ્રહ્માદિકના સુખથી પણ અધિક જે ભગવાનનો મહા આનંદ છે એ જ મહાસુખ છે. અને એ મહાસુખ મરી ગયા પછી જ મળે એવું કાંઈ સમજવું નહીં, એ તો ભગવાન કૃપા કરે એ જ સેકન્ડે શરૂ થાય. અહીંયામાં મહા આનંદ વર્ત્યા કરે, ભગવાન સાંભળ્યા કરે, મહારાજમાં હેત થયા કરે, એ મહાસુખ છે. અને ભગવાનની સ્મૃતિ ન રહે, ભગવાન વિના બીજું સાંભળ્યા કરે, મન બીજે ભેગ ભેગ કરે, આ મહાદુઃખ છે. લ્યો હજી વિશેષ વ્યાખ્યાન શતાનંદ સ્વામી કરતાય વધારે શિક્ષાપત્રી ઉપર આ બાબતમાં આચાર્ય પ્રવર રઘુવીરજી મહારાજે પોતાના ભાષ્યમાં કર્યું છે. થોડુંક એ સંભળાવી દો, સંભળાવી દો ને, કંટાળવા તો નથી આવતો ને, એ મારે વારે વારે પૂછવું પડે. કારણ કે આમાં એવું છે ને, કઈ હાંકલા પડકારા ને બીજું ત્રીજું તમને પચે એવું સીધે સીધું તો કઈ આવે નહીં. શિક્ષાપત્રી ભાષ્યમાં રઘુવીરજી મહારાજ લખે છે, યદવા એમ કરીને અર્થ લખે છે બીજો, યશાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન પાલિયંતી તે મનુજાહા. આખો અન્વય અવળો કર્યો શ્લોકનો, કે જે શસ્ત્રે પ્રતિપાદન કરેલા સદાચારને પાળે છે એને મનુષ્ય જાણવા. પહેલામાં અન્વય એવો કર્યો કે જે મનુષ્ય શસ્ત્રે પ્રતિપાદન કરેલા સદાચારને પાળે છે એ મહાસુખ્યા થાય છે. આચાર્ય પ્રવરે એક આમ અન્વય બદલીને બીજો અર્થ કાઢ્યો કે જે શસ્ત્ર પ્રતિપાદિત કરેલા સદાચારને પાળે છે તે મનુષ્ય છે, અન્ય તો પશવ એવ, બીજા ઢોર જ છે, માણસ નહીં, એવો અર્થ કાઢ્યો. માટે ઢોર થવું નહીં, કારણ કે ઢોર હોય એ શિક્ષાપત્રી પાળે નહીં, મનુષ્ય તો જરૂર પાળે. એના ઉપર કુંડળનો બહુ સરસ પ્રસંગ છે. તીર્થધામ કુંડળમાં રામપટગીર હતા, રાયબા માના દીકરા, મામીઓ રામ અને હાથીઓ. હવે એટલા બધા રામપટગીર ભગત હતા, એક દિવસ એવો પ્રસંગ બન્યો કે સ્વામિનારાયણ ભગવાન કુંડળ ગયેલા અને અમરાપટગરના દરબારમાં પ્રભુ બેઠેલા, અને એ વખતે રામપટગર છે તે બળદ પાવા નીકળ્યા. હરિલીલામૃતમાં આ પ્રસંગ છે. ભગવાનની આમ નજર વહી ગઈ તો બળદને મોઢે ગળણા બાંધેલા, એટલે ભગવાનને બહુ નવાઈ લાગી. ભગવાન કહે છે કે અલ્યા રામપટગીર આ હું, તો કેમ, તો કે બળદને કેમ ગળણા બાંધ્યા, તો કે મહારાજ અળગણ પાણી ન પીવે ને એટલે. ભગવાન હસ્યા, ભગવાન કહે છે કે અરે દરબાર, બળદને છોડો એવું હોય, તો કે તમે શિક્ષાપત્રી માં લખ્યું છે ને પાણી ગાળીને પીવું. ભગવાન કહે છે અમે શિક્ષાપત્રી ઢોર હારું નહીં લખી, માણસ માટે લખી છે. અને આ શિક્ષાપત્રી ન પાડે એ ઢોર જ કહેવાય ને. આચાર્ય કહે છે અન્ય તું પશવા એવ, બીજા તો ઢોર જ છે. એ પણ આ ઢોરને નથી અમે લખ્યું, માણસને પાળવા લખ્યું છે, માટે એ ગરણા છોડ નાખો બળદના મોઢેથી. ત્યારે આ ભોળા મનના ભગત શું કહે ખબર છે, હે મહારાજ ગરણા તો છોડ નાખું તમે કહો છો એટલે, પણ એ અળગણ પાણી પીશે તેનું કલ્યાણ કેમ થશે. અને એની ભોળેપ ઉપર, એની ધર્મનિષ્ઠા ઉપર સહજાનંદ સ્વામી રીજી ગયા હો, કરુણાની સરિતા વહી ગઈ મહારાજને. અને મહારાજે એ વખતે એને એક આશીર્વાદ આપ્યો કે હે ભોળા ભગત, હું તમને જાઉં વરદાન આપું છું કે આ તમારા દરબારમાં કુંડળમાં જે કોઈ જીવ પ્રાણી મરશે એનું હું કલ્યાણ કરીશ. કે ગરણા છોડ નાખો, કલ્યાણની ચિંતા કરો, હું કરીશ કલ્યાણ, એવું વરદાન દઈ દીધું. અહીંયા આપણે કહેવાનું એ છે કે આ શિક્ષાપત્રી જે નથી પાળતા એ જ ઢોર છે એમ આચાર્યશ્રીએ લખ્યું છે, એ ખોટું નથી. અન્ય તું પશવહ એવું વિશેષમાં લખે છે કે સતામ આચરણમ હિ કામ સંકલ્પ વર્જિતમ. ભાષ્યમાં કે ભાઈ સંતોનું આચરણ છે એ જ સદ્ધર્મ છે એમ તમે કેમ કહો છો, ત્યારે કહ્યું કે સંતોનું જે આચરણ છે ને એ જ કામ સંકલ્પ વર્જિત છે, એમાં કોઈ કામના નથી, સ્વાર્થ નથી, એ નિષ્કામ ભાવે કર્મ કરતા હોવાથી એને સદાચાર કહી શકાય. કે એના આચરણમાં અનેક આત્માઓનું હિત સમાયેલું છે, મોટા પુરુષની દિનચર્યામાં, જીવનમાં, એના કાર્યોમાં અનેક આત્માઓનું ભલું સમાયેલું છે. માટે એમનું જે આચરણ છે સંતોનું એને જ તમે ધર્મ માનો. તેહી યત કિમપી વૈદિકમ લૌકિકમ વા સર્વમેવ સ્વશેષિણઃ સર્વસુહૃદઃ પરમ કારુણિકસ્ય સમારાધનમ મન્વંતે મન્યંતે. લખે છે આચાર્યશ્રી કે એ જે સંતો છે તે જે કંઈ પણ કરે છે, વૈદિક અથવા તો લૌકિક, એ સત્પુરુષ કોઈ પણ કામ કરે છે, વૈદિક કામ હોય અગર તો લૌકિક કામ હોય, સર્વમેવ આ બધું જ કામ પોતાના માલિક અને સર્વ જીવ પ્રાણી માત્રના પરમ મિત્ર અને પરમ કરુણાવાન એવા જે ભગવાન પુરુષોત્તમ તે પરમાત્માનું સમારાધન એમનું આરાધન માનીને જ કરે છે. એનું વૈદિક કાર્ય પણ ભગવાનનું આરાધન છે, એનું લૌકિક કાર્ય પણ ભગવાનનું આરાધન છે. એ પરમાત્માનું આરાધન માનીને જ લૌકિક વૈદિક કાર્ય કરે છે સત્પુરુષો. માટે સત્પુરુષના જે બધા આચરણો છે એ લૌકિક હોય કે વૈદિક હોય એ ભગવાનનું સમારાધન જ છે, અને એવા એના આચરણો છે ને એ ખરેખર સદાચાર છે. માટે શંકા મૂકી અને સંતોના આચરણને સદાચાર માનવું અને સાચા સંતો કહે એમ જીવવું, એમ આચાર્યશ્રી એને ટેકો આપ્યો છે. નાપી સંકલ્પંતે અહમ ઇદમ કરોમી ઇતિ કિંતુ સ્વશેષ ભૂત તેન મયા સ્વસ્મૈ સ્વયં ભગવાન કારયતિ ઇતિ ખલુ સંકલ્પંતે. હવે કહે છે કે સંતો જ્યારે કામ કરતા હોય, ક્રિયા કરતા હોય, કોઈ બી ક્રિયા હોય, એ જમતા હોય તો હું જમું છું એવું માનતા નથી, ભગવાન જમે છે એમ માને છે. એ સંતની કોઈ પૂજા કરતા હોય ત્યારે એને એવું નથી થતું કે મારી પૂજા કોક કરે છે, ભગવાનની પૂજા થાય છે મારી નહીં, ભગવાનનું સન્માન થાય છે મારું નહીં. સંતરે કોઈ દંડવટ કરતું હોય તો એ સંત એમ નથી માનતા કે લોકો મને દંડવટ કરે છે, એ એમ સમજે છે કે ભગવાનને દંડવટ કરે છે મને નહીં. ને વાત બહુ સાચી છે. આ જુઓ ને, આ લોકો ગામડામાં ક્યાંકથી હારો પાણો ગોતી અને પાણો ઓટો કરીને ખોડે અને માથે ડેરી કરે અને કે આ હનુમાનજી સ્થાપ્યા. હોય શું અંદર? ક્યાંકથી ગોતી આવ્યા હોય પથ્થર અને હનુમાનજી તરીકે એની સ્થાપના કરી ડેરીમાં, અને પછી ગામના હવ આવીને પગે લાગે શ્રીફળ વધારે, ત્યારે ઓલો પાણો જો એમ માને કે મને બધા પગે લાગે છે તો એ પાણો મૂર્ખ નહીં. લોકો કોને પગે લાગે છે? હનુમાનજીને. એ પથ્થરમાં હનુમાનજીને લોકો પગે લાગે છે, પથ્થરને નહીં. ખ્યાલ આવ્યો? એમ જ્યારે કોઈ આપણને પગે લાગે, કોઈ દંડવટ કરે, કોઈ આપણું સન્માન કરે, પૂજા કરે, ત્યારે એ આપણને નથી હોતી, એ આપણામાં રહેલા પરમાત્માની પૂજા છે, એને દંડવટ છે, એનું આરાધન છે. અને એ પોતાને જો માની લે તો એ સત્પુરુષ નથી, એ કાચું પડ્યું ત્યાં કે આ મને થાય છે. સત્પુરુષ સર્વક્રિયા આમાં લખ્યું એમ ભગવાન કરે છે એમ માને છે, પોતાને કરતા માનતા નથી. નાપી સંકલ્પંતે અહમ ઇદમ કરોમી ઇતિ, ભગવાન જમે છે, ભગવાન પૂજાય છે, ભગવાન મનાય છે, હું નહીં, હું તો એક અલ્પ જીવ છું, જે કાંઈ છે તે સર્વાત્માના પુરુષોત્તમ નારાયણ છે. આમ ભગવાનમય દ્રષ્ટિ જેની થઈ જાય છે એ મોટા પુરુષનો બધો આચાર, એની બધી ક્રિયા છે ને એ ખરેખર ધર્મ છે, અને એ પ્રમાણે કોઈ જીવે તો એનો મોક્ષ થઈ જાય છે. અહમ ઇદમ કરોમી ઇતિ ન સંકલ્પંતે, કિંતુ સશેષ ભૂતેન મયા સ્વસ્મય સ્વયં ભગવાન કારયતિ ઇતિ ખલુ સંકલ્પંતે. શું માને છે કે હરિના શેષ ભૂત મારા વડે, હું હરિનો શેષ છું, પરમાત્મા મારા શેષી છે, પરમાત્મા મારા આત્મા છે અને હું એનું શરીર છું. મારા આત્મા ભગવાન, હું તો એનો શેષ છું, એના વડે શેષભૂત મારા વડે ભગવાન પોતે જ આ કાર્ય કરે છે, મારા વડે કરાવે છે, કરતા ભગવાન થઈ ગયા એવી ભાવના મહાપુરુષો રાખે છે. આમ મહાપુરુષની વાત કરી અને એવી રીતે મહાપુરુષો લૌકિક અને વૈદિક કાર્ય કરતા હોય છે, માટે એમનો જે આચાર છે દેશ કાળ અનુસારે તે સદાચાર કહેવાય છે, અને એ જે બતાવે ને જે આપણને આજ્ઞા કરે જે કરવાનું કહે તે સદાચાર છે. કદી શાસ્ત્રમાં કે બીજે ત્રીજી વાતમાં બહુ ખબર પડે ન પડે, પણ એવા કોઈ મોટા પુરુષ મળી જાય પછી એ જે રસ્તો બતાવે એ સદાચાર સમજી વિશ્વાસ રાખીને માણસ જો વર્તે તો એનો ઉદ્ધાર થઈ જાય છે. સારંગપુરના 18મા વચનામૃતમાં મહારાજે સ્પષ્ટ કહ્યું કે જે શ્રદ્ધાવાન હોય એવા જીવાત્માને જો સાધુ મળે, મોટા પુરુષ મળે, અને એમને વિશે જો શ્રદ્ધાવાન થાય તો એને વિશે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ વગેરે તમામ ગુણો ઉદય થઈ આવે છે, તમામ ગુણો ઉદય થઈ આવે છે. અને એવી રીતે જો સદાચારનું પાલન કરે તો એ મહાસુખી થાય, થાય ને થાય, કહેતા ભગવાનને પામે, પામે ને પામે. તસ્માત તે મહાસુખા, એટલે એ મહાસુખિયા થાય છે. નહી કલ્યાણકૃત કચ્છિત દુર્ગતિમ તાત ગચ્છતી, કલ્યાણને માટે તમે આવી રીતે થોડું ઘણું જો સદાચારનું પાલન કર્યું હોય, તમારાથી કદાચ પૂરું પાલન ના થયું હોય તો પણ તમારે ગભરાવાની જરૂર નથી. કેમ જે કલ્યાણને માર્ગે ચાલેલો માણસ ક્યારેય દુર્ગતિને પામતો નથી, એમ ગીતામાં કહ્યું છે. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે કોઈ માણસ કાગળ લખતો લખતો અડધો પત્ર લખે અને પછી હોઈ જાય, તો સવારે જાગે ત્યારે એને આખો ફરીને લખવો પડતો નથી, જ્યાંથી અધૂરો હોય ત્યાંથી અનુસંધાન મેળવી અને આગળ લખે છે. એમ સદાચારનું પાલન કરતા કરતા આપણું મૃત્યુ આવી ગયું, આપણું પૂરેપૂરું ન થયું કામ, તો પણ જેટલું કર્યું છે એટલું તો આપણું નક્કી છે, એ ફરીને કરવાનું નથી. અને દેહ પડી જાય ને બીજે જન્મ આવે તો જેટલું કરેલું છે ને એ તો આપણને ત્યાં તરત પ્રાપ્ત થાય છે, અને બાકી છે એ જ જરાક અનુસંધાન મેળવીને આગળ કરવાનું રહે છે. એમ કલ્યાણને માર્ગે જે કાંઈ તમે કરો છો એ ક્યારેય નિષ્ફળ જતું નથી. અને આવી રીતે જે ભગવાનના મોટા પુરુષે આચરેલો સદાચાર જે પાળે છે એ ધર્મ ભાગવત ધર્મ છે, ભાગવત ધર્મ અને ભક્તિ નોખા નથી, અને એવો ધર્મ જીવની બહુ મોટી રક્ષા કરે છે, તે પણ ગીતામાં લખ્યું છે. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, એવું ભગવાનનું બળ, એવો ભગવાનનો જે સદાચાર, ભગવાનની જે આજ્ઞા, એનું જો જીવને બળ હોય, એનું આચરણ હોય તો મોટામાં મોટા ભયથી પણ એ માણસ બચી જાય છે. એની રક્ષા થઈ જાય છે. બોલો, એવો સ્વલ્પ ધર્મ પણ હોય, થોડુંક પાડ્યું હોય તો પણ મોટા ભયથી માણસ છૂટી જાય છે. વાલા ભક્તો, આવી રીતે આઠમા શ્લોકની આપણે ચર્ચા જોઈ, હવે નવમા શ્લોકમાં આવીએ છીએ. સદાચાર પાળે એને શું મળે? મહાસુખી થાય એ જોયું. સત્શાસ્ત્ર કોને કહેવાય, સદાચાર કોને કહેવાય? હવે અહીંયા એમ કે છે કે સદાચારનું જે ઉલ્લંઘન કરીને મનમાં આવે એમ વર્તે તે તો કુબુદ્ધિવાળા છે, અને આ લોકને પરલોકને વિશે નિશ્ચય મોટા કષ્ટને જ પામે છે. હવે વાંધો નથી, સદાચારની વ્યાખ્યા પૂરી સમજાઈ ગયા પછી આ શ્લોકને સમજીએ તો બહુ આનંદ આવે. મનમાં આવે એમ વર્તનારા કુબુદ્ધિવાળા છે. મનમુખી તો બહુ દુખી થાય ભાઈ. મનનું ધાર્યું કરે છે ને એ માયાનું જ ધાર્યું કરે છે. માયાનું જ ધાર્યું કરે છે. ગઢડાનો એક પ્રસંગ છે. સ્વામિનારાયણ ભગવાન ભક્તિ બાગમાં ઝાડવા નીચે બેઠા, ત્યાં બહેનોનો સમૂહ આવ્યો, ટોળું ભગવાનને આવીને પગે લાગીને બેઠા, એટલે મહારાજ એને વાતો કરવા લાગ્યા. વાતો કરતા કરતા જાજી વાર થઈ એટલે એક બેનને માથે તડકો આવ્યો, એટલે ભગવાન કહે છે કે તમે ઉઠીને આની પર છાયા બેહો, એટલે ન ઉઠ્યા, બેહી રહ્યા. પછી ભગવાને ફરીને કહ્યું કે ઉઠીને આ બાજુ બેહો સાંઈ, ન બે. પછી ભગવાને એમના વાતો શરૂ રાખી, પછી બહુ તાપ લાગ્યો, પછી ઊભા છે ને એની મેળે છાયા જઈને બેઠા. એટલે કહેવે છે ને, કુંભાર કીધે ગધેડે ન બેહે, ઠાકે તાર બેહે. એની મેળે જયારે છાયા જઈને બેઠા ને, ત્યારે ભગવાન સ્વામિનારાયણ બીજી બાઈઓને કહે છે કે એ બાઈને તમે આટલું પૂછો તો, મન અધિક કે વચન અધિક પૂછો, મન અધિક કે વચન અધિક? પછી બીજી બાઈઓ કે હે લી, એ મન અધિક કે વચન અધિક? શું અધિક? એ આપણા મનમાં શું મનાણું છે? પોતપોતાના મનને સૌએ અધિક માન્યું છે, વચનને નહીં. હો, એમ જ હોય. મન ધાર્યું ચાર જણાનું કામ કરે, અને બીજાનું ધાર્યું જો કરવું પડે ને તો ઢીલો થઈ જાય. હાવ, હા, એક જણ કરે એટલું ન કરીએ કઈ, અને મન ધાર્યું કરવાય દો ચાર ગણું કરે. મન ધાર્યું કરવાય દો ને તો ત્રણ રાતના ઉજાગરા થાય તો હુવે નહીં, અને એને ન ગમતું હોય ને એ જો કરવાનું કોને, આખી રાત સૂતો હોય ને તો એમ કે મને માથું દુખે છે ને હું ગા હું હોઈ જાઉં, પછી નો ફાળે કાયમ. ગજબ વાતું છે, ગજબ. મન માયામાંથી બનેલું જ ભાઈ, અને મોટા પુરુષનું વચન છે ને એ તો ઈશ્વરના ઘરનું વચન છે, એ દિવ્ય છે, એ આપણો મોક્ષ કરનારું છે, આપણા મનની ગાંઠોને છોડનારું છે, આપણી ઘડીઓને ભૂંસનારું છે, આપણા અહમ મમત્વને તોડનારું છે. માટે એ વચન જ અધિક છે, અને એનાથી જ કલ્યાણ થાય. મનમુખી તો દુઃખી જ થાય. ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ ના કહે છે કે સ્વૈર વર્તન કરશો નહીં. સ્વૈર એટલે મનમુખી, મનમુખી વર્તશો નહીં. મનમુખી છે ને એ કુબુદ્ધિવાળા છે. જો લ્યો, તમને કોઈ પ્રશ્ન પૂછે, કુબુદ્ધિવાળા કોણ ભાઈ? કુબુદ્ધિવાળા કોણ? મનમાં આવે એમ વર્તે એ કુબુદ્ધિવાળા. કોઈનું માને જ નહીં એ કુબુદ્ધિવાળા. બોલો, કુબુદ્ધિવાળાનું લખણ આમાં આવ્યું. મનમાં આવે એમ વર્તે છે તે તો કુબુદ્ધિ વાળા છે, અને આ લોકને વિશે ને પરલોકને વિશે તે મોટા કષ્ટને નિશ્ચેપ પામે છે. પામે જ, સવાલ નથી, શિક્ષાપત્રી કઈ ખોટી પડે નહીં, કષ્ટને જ પામે એ મનમુખીઓ તો. એટલે ભગવાન કહે છે કે મારા આશ્રિતો તમે મનમુખી ન થતા હો ભાઈ સાહેબ, મનમુખી ન થતા, સદાચારનું પાલન કરજો. યહ શાસ્ત્ર વિધિ મુસૃજ્ય વર્તન્તે કામ કારતઃ ન સ સિદ્ધિ મવાપ્નોતિ ન સુખમ ન પરાગતિ. આવું ગીતામાં લખ્યું છે, જે માણસ શાસ્ત્રની મર્યાદા વિધિને ઓળંગી જઈને કામને કારણે મન ફાવે એમ વર્તે છે તે માણસ ન સિદ્ધિમ, તે સિદ્ધિને ક્યારેય પામતો નથી, ન સુખમ. તમે કહે છો સિદ્ધિ ન મળે તો કાંઈ નહીં, સુખ તો મળે, તો કે ના, ન સુખમ ન પરાગતિમ, કાંઈ ન મળે. હેરાન થાય, પાછો હેરાન થાય એટલું નહીં, એની વાહે જેટલા હોય એટલા ને કરે કરે. એ એકલો કૂટાય તો કાંઈ વાંધો નહીં, બીજા બધાને કૂટે. આ રાવણ મનમુખી થયો, પારકી સ્ત્રી ઉપાડી આવ્યો, એકલો મર્યો, બધાને ભૂકા કાઢી નાખ્યા કે નહીં બોલો. આ દુર્યોધનને દ્રૌપદી સાથે પણવું હતું. હવે દ્રૌપદીને સ્વયંવરમાં અર્જુન જીત્યા, દુર્યોધનનું મોઢું ફાટ્યું રહ્યું, દ્રૌપદી મળી નહીં. હવે એમનામ પેટમાં ઝેર રહી ગયું. હવે એ કોઈનું માન્યો નહીં, કર્ણય કહેતો એને ગાતારી ખોટી દાની છે, પણ મનમુખી ને મનમુખી રહ્યો. આપણે એકલો મર્યો, હું એ પૂછું છું તમને, કા કર્ણ મર્યો જીવો, શકુની એનો ભાઈ દુશાસન, અને આ ડાયા ડાયા ગણાતા ભીષ્મ પિતા ને કૃપાચાર્ય ને એ બધા બોલ્યા મનમુખી ને પડખે ચડ્યા. હો, મનમુખી ની પડખે ચડ્યા તો બધા મર્યા. જો આવું છે, ખોટાની મનમુખીની પડખે ચડી, બ્રેક વિનાની ગાડીમાં બેસી આપણે તો ડ્રાઈવર જ મરે એવો નિયમ છે. જે ગાડીને બ્રેક ન હોય એમાં બેહો તો આપણે મરીએ જ તો, ઉલાળીને જીકે તો. એમ જે માણસને સત્શાસ્ત્રની બ્રેક નથી, જે માણસને સત્પુરુષોની મોટા પુરુષોની બ્રેક નથી, જે મનને હુજે એમ જ કરે છે, એ કુબુદ્ધિવાળા છે. ભગવાન કહે છે કે લભંતે કષ્ટ મે વહી, આહા, એ દુઃખ જ પામે અને પોતાના જે હોય એને પણ દુઃખી જ કરે. ન સિદ્ધિમ અવાપનોતી ન સુખમ ન પરાગતિમ, કહે છે ભગવાન સ્વામિનારાયણ. હરિલીલા કલ્પતરુના સ્કંદ 7માં અધ્યાય 37માં સ્પષ્ટ લખે છે, તસ્માદ અર્થસ્ય લોભેન કામ લોભેન વાજનઃ ન ત્યજેત કરહિચિત ધર્મમ સર્વ કામાર્થ સિદ્ધિદમ. ભગવાન કહે છે કે મારા આશ્રિતો તમે ધ્યાનથી સાંભળી લ્યો, ધનના લોભથી તમે ક્યારેય પણ ધર્મનો ત્યાગ કરશો નહીં, કામના લોભથી, કામ સુખના લોભથી પણ ક્યારેય તમે ધર્મનો ત્યાગ કરશો નહીં. કેમ? તો કે ધર્મ જ સર્વ સુખની સિદ્ધિનો મૂળ કારણ છે. ધર્મ છોડ્યા પછી તમે કોઈ સિદ્ધિ નહીં પામો ભાઈ, રવા દો બધી ઊંધી માથાકૂટ, એવું સરસ લખ્યું છે. વળે કઠોપનિષદમાં લખ્યું છે બહુ સરસ શ્રુતિમાં, ના વિરતો દુશ્ચરિતા ના શાંતો ના સમાહિતઃ ના શાંત માનસો વાપી પ્રજ્ઞાને નૈવ માપનુયાત. આ ઉપનિષદ છે, એમાં લખે છે કે દુશ્ચરિત થી જેની ઇન્દ્રિયો વિરામ પામી નથી, ખરાબ આચરણ વાળો માણસ છે. વળી કહે છે કે ના શાંતઃ, વિષય વાસનાથી જેનું મન વિરામ પામ્યું નથી એટલે અશાંત હોય ને. વળી ના સમાહિત કે છે જેણે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરી નથી, આત્મ સ્વરૂપે વા પરમાત્માના સ્વરૂપે જ એકાગ્રતા અનુભવ્યો નથી. ના શાંત માનસ જેનું મન ચંચળ છે, ભાગાભાગ કરે છે, કે આવો માણસ ભગવાનને પામતો નથી. કે એ મહાસુખીઓ થતો નથી. માટે ના વિરચતો દુશ્ચરિતા, માટે દુશ્ચરિતથી વિરામ પામવો એટલે કે સદાચારનું પાલન કરવું. સદાચારી માણસ જ સુખી થાય છે. અને સૌ પ્રથમ માણસે છે ને સ્થૂળ બાબતને પાળવાનું શીખવું જોઈએ. ઘણા માણસો છે ને સ્થૂળ બાબતને પડી મેલી અને સૂક્ષ્મ બાબતને પાળવા જાય, સ્થૂળ બાબતને પાળ્યા વિના સૂક્ષ્મ બાબત પાળવી બહુ કઠણ થઈ પડે, એની એને ખબર પડે નહીં. ઘણોક ધર્મ સ્થૂળ શરીરથી પાળવાનો છે, ઘણોક ધર્મ સૂક્ષ્મ શરીરથી પાળવાનો છે, ઘણોક ધર્મ ઇન્દ્રિયોથી ભેળો થાય અને ઘણોક ધર્મ અંતકરણથી ભેળો કરી શકાય છે. ઇન્દ્રિયોથી જે ધર્મ આપણે પ્રાપ્ત કરવો હોય એ કામ સ્થૂળ છે અને હેલું છે, પણ અંતકરણથી જે ધર્મ પાળવાનો થાય એ કામ થોડું અઘરું છે અને કઠણ છે. ખ્યાલ આવી ગયો કે દાખલા દઉં? તમને સમજાઈ જતું હોય તો વધારે માથાકૂટ કરવાની જરૂર નહીં, આપણે બીજા શ્લોક સમજવા જાય. દાખલા તરીકે એવું ભાઈ કે ભગવાન સ્વામિનારાયણે એમ કીધું પોતાને દેહ ન માનવું, આત્મા માનવો, આજ્ઞા છે કે નહીં? છે ને. આ સૂક્ષ્મ દેહને સ્પર્શતી આજ્ઞા છે, એમ માન્યતા બદલી જાય નહીં, એ અભ્યાસ કરીને સિદ્ધ કરવું પડે છે. સૂક્ષ્મ આજ્ઞા કહેવાય એને. અને ભગવાન સ્વામિનારાયણે એમ કીધું કે સવારે સ્નાન કરવું જોઈએ. તો આપણે નાઈ લઈ સમજાણું ટાઢું લાગે તો ઊનું પાણી કરીને નાઈ લઈ, કારણ કે નાઈ લેવાનું કામ છે એ સ્થૂળ દેહથી કરવાનું છે. અને કદી મનમાં ગમે ન ગમે પણ બહાર દેહથી નાવાની ક્રિયા થઈ શકે છે. સૂક્ષ્મ આજ્ઞામાં એ સૂક્ષ્મતા છે કે મનમાં ન ગમે થાય જ નહીં, કારણ કે મનથી જ કરવાની વાત છે, એમાં દંભ થઈ શકતો નથી. બાહ્ય ક્રિયામાં દંભ થઈ શકે. તમારે છે ને સસરાને ઘેરે ન જવું હોય, ન ગમતું હોય, પણ બૈરીને રાજી રાખવા તમે જઈ શકો ખરા? દેહથી મન તમારું ન હોય ક્યાંય, પણ દેહથી તમે એ કરી શકો ખરા? પણ મનથી એવી રીતે કાંઈ થઈ શકે છે? મનમાં થયું થયું, ન થયું તો ન થયું. હા પડી જ પડી. કોક આપણને વાત કરતો હોય ને એટલે આપણને મનમાં કાંઈ મનાતું ન હોય સાચું, તો એમ આમ કરી હા હા સાચું ને હા સાચું, મનમાં એમ થતું હેનું સાચું, હા સાચું. જો એ સ્થૂળ દેહથી દંભ થઈ શકે છે, સૂક્ષ્મ દેહમાં દંભ ન થઈ શકે ભાઈ. એ તો મનાય તારે સાચું, ન મનાય તો ખોટું. મારો કહેવાનો અહીંયા આશય એટલો છે કે સ્થૂળ આજ્ઞાઓને પ્રથમ પાળવા માંડો તો તમારી સૂક્ષ્મ આજ્ઞા પાળે એવી સ્થિતિ થશે, પળે એવી સ્થિતિ થશે. પણ એ ન્યાથી જ ઊભો હોય અટકીન અને વાત કરે તો એવી કરે વિચિત્ર, આપણને દાંત આવે. એક જગ્યાએ એક પ્રસંગ બન્યો હતો. તમારે કામનો નથી પણ હવે કહી દઉં. સાધુને કાંઈક બજારે જવાનું થયું સિટીમાં. તે પેલા મોટા સાધુ હતા ને એને માથે રૂમાલ મૂક્યો. એક સાધુ હતો ને એમને માયલો કે ભાઈ માથે રૂમાલ મૂકો, આપણા સંપ્રદાયની શોભા પ્રમાણે બહાર ઉઘાડા માથે ન જવાય. ત્યારે એ શું કીધું કે એ હું ભાર માથે વેઢારવાનો, એ શું ભાર માથે વેઢારવાનો, રૂમાલ હોય તો શું ન હોય તો ફેર પડી જાય. તો એ પેલા એના ગુરુ હતા ને એને શું કીધું એને ખબર, એ કે ખાઈ પીને એટલો બધો દેહ જાડો કર્યો એનો તને ભાર નથી લાગતો, રૂમાલ નો ભાર લાગે છે, સાનો માણો રૂમાલ મૂક્યો એનો તને ભાર નથી લાગતો, રૂમાલ નો ભાર લાગે છે. જોયું આ વાત છે, સ્થૂળ આચરણ પહેલા કરવું પડે પછી સૂક્ષ્મ આચરણ કરી શકાય છે. સીધે સીધું સૂક્ષ્મ આચરણ કરવા જાય બાહ્ય નિયમ આચરણ કશું પાડ્યા વિનાથી મેળ પડતો નથી ભાઈ. આઈએ હવે 10મા શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ છીએ કે જેમાં ભગવાન સ્વામિનારાયણે આપણને મનમુખી વર્તન ન કરવું, આ શિક્ષાપતિ પ્રમાણે વર્તવું એમ આદેશ આપ્યો છે.
અતો ભવદ્ભિર્મશિષ્યૈ સાવધાનતયા તુલૈ,
અતો ભવદ્ભિર્મશિષ્યૈ સાવધાનતયા તુલૈ,
અતો ભવદ્ભિર્મશિષ્યૈ સાવધાનતયા તુલૈ,
અતો ભવદ્ભિર્મશિષ્યૈ
મનુશ્રુત્યવા,
પ્રીત્યતામનુશ્રુત્યવા
વર્તેતવ્યં નિરંતરં,
વર્તેતવ્યં નિરંતરં.
અતો ભવદ્ભિર્મશિષ્યૈ સાવધાનતયા અખિલૈ,
અતો ભવદ્ભિર્મશિષ્યૈ સાવધાનતયા અખિલૈ,
વર્તેતવ્યં નિરંતરં,
વર્તેતવ્યં નિરંતરં.
આ 10મો શ્લોક છે. તે માટે પૂર્વોક્ત 2 શ્લોકના અનુસંધાનમાં કહે છે કે સદાચાર પાળે એ સુખી થાય, ન પાળે એ દુઃખી થાય, સદાચારને ઉલ્લંઘીને વર્તે એ દુઃખી થાય. તે માટે એ કારણથી અમારા શિષ્ય એવા જે તમે સર્વે આચાર્ય ગૃહી અને ત્યાગી, તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું, પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં. ચોખ્ખી ના પાડી દીધી, શિક્ષાપત્રીને ઉલ્લંઘીને વર્તવું નહીં, આ અમારી તમને આજ્ઞા છે. અને આજ્ઞા કહેવાય હે ભાઈ, અને આ આજ્ઞા આપણે જો પાળીએ તો જ સત્સંગી છીએ. પેલું એક કાવ્ય આવે છે ને, સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષા પત્રી પાળે રે,
સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષા પત્રી પાળે રે,
સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષા પત્રી પાળે રે,
સત્સંગી તો તેને રે કહીએ શિક્ષા પત્રી પાળે રે,
નિયમ નિચય પક્ષ ન મૂકે,
નિયમ નિચય પક્ષ ન મૂકે,
નિર્મળ નજરે નિહાળે રે, સત્સંગી તો તેને રે કહીએ જે શિક્ષા પત્રી પાળે રે,
સત્સંગી તો તેને
દીક્ષાપત્રી ને એક ટૂંકા શબ્દમાં ત્રણ શબ્દમાં આપી દીધી, નિયમ નિશ્ચય ને પક્ષ રાખે પૂરો સત્સંગી. ત્રણ વાના રાખે એને શિક્ષાપત્રી લગભગ પાળી જ હોય છે. બીજી વાત કરી ઉપાસનાની,
સર્વોપરી શ્રીજી ને જાણે, નિષ્ઠાન ફરે એની રે, નિષ્ઠાન ફરે એની રે, બ્રહ્મરૂપે પરબ્રહ્મ સંગીતો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાલે રે,
સંગીતો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાલે રે.
ભગવાન સ્વામિનારાયણ ને સર્વોપરી ભગવાન સમજે, એ નિષ્ઠામાં કોઈ પ્રકારની કચાશ ન રહેવા દે અને એ નિષ્ઠા ફરે નહીં. બ્રહ્મરૂપે થઈ અને પુરુષોત્તમની ઉપાસના કરે તો એની ભક્તિ ધન્ય ધન્ય છે. આનું નામ સત્સંગી છે.
ગુણ દ્રષ્ટિથી દોષો ત્યાગે, વિનયને પૂર્ણ વિવેકી,
રાખો બધાયના ગુણ લ્યો અને તમારામાં હોય એ દોષો ત્યાગો. વિનયી બનવું, પૂર્ણ વિવેકી બનવું તો સત્સંગી થવાય છે.
માથું જાતા ટેકન મૂકે, માથું જાતા ટેકન મૂકે, માથું સંગીતો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાળે રે,
સંગીતો તેને રે કહીએ જે શિક્ષાપત્રી પાળે રે,
જે શિક્ષાપત્રી પાળે રે,
જે શિક્ષાપત્રી પાળે.
ભગવાન સ્વામિનારાયણનો આદેશ છે, વર્તિતવ્યમ નિરંતરમ, મારા આશ્રિતો તમે સહુ શિક્ષાપત્રી પાળો.
શિક્ષાપત્રી પાળો સહુ, શિક્ષાપત્રી પાળો, હે પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષાપત્રી પાળો, શિક્ષાપત્રી પાળો સહુ, શિક્ષાપત્રી પાળો, પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષાપત્રી પાળો,
શિક્ષાપત્રી પાળો સહુ, શિક્ષા
સબ ગાઈએ
પાળો, પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષાપત્રી પાળો,
હે શિક્ષાપત્રી પાળો સહુ, શિક્ષાપત્રી પાળો, પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષાપત્રી પાળો,
શિક્ષાપત્રી પાળો સહુ, શિક્ષાપત્રી પાળો, પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષાપત્રી પાળો,
પ્રભુ પા પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો,
પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી.
સર્વોપરિ શ્રીજી સુખધામે લખેલી,
સર્વોપરિ શ્રીજી સુખધામે લખેલી,
સર્વોપરિ શ્રીજી સુખધામે લખેલી,
સર્વોપરિ શ્રીજી સુખધામે લખેલી,
સર્વે શાસ્ત્ર ના સાર રૂપે ભરેલી, સર્વે શાસ્ત્ર ના સાર રૂપે ભરેલી,
સર્વે શાસ્ત્ર ના સાર રૂપે ભરેલી.
વર્તીને એ પ્રમાણે કારણ દેહ બાળો, પ્રભુ પાસે હો પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો,
પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી,
જો પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો,
પ્રભુ પાસે
લોપતા તો એને સુખ નહીં આવે જરી,
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 અરે પાળતા તો એને પામે શાંતિ ખરી,
પાળતા તો એને પામે શાંતિ ખરી.
મોક્ષ પામી દુઃખ ટાળો, પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો,
પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો,
જો પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો,
પ્રભુ પાસે જાવું.
પત્રી રૂપે પ્રભુ પ્રગટ છે આપે,
શિક્ષાપત્રી રૂપે પ્રભુ પ્રગટ છે આપે,
શિક્ષાપત્રી રૂપે પ્રભુ પ્રગટ છે આપે,
શિક્ષાપત્રી રૂપે પ્રભુ પ્રગટ છે આપે,
એ નાની એવી શિક્ષાપત્રી મહા સુખ આપે,
નાની એવી શિક્ષાપત્રી મહા સુખ આપે,
એ નાની એવી શિક્ષાપત્રી મહા સુખ આપે,
નાની એવી શિક્ષાપત્રી મહા સુખ આપે.
હે સૌને સુખ આપે છે કાપે છે જમ જાળો, પ્રભુ પાસે પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો,
પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો,
જો પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો,
જો પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો.
કાલમાં એ મોક્ષ નિસરણી,
ભોર કળી કાળમાં એ મોક્ષ નિસરણી,
એક ઘોર કળી કાળ માં એ મોક્ષ ની સરણી,
ઘોર કળી કાળ માં એ મોક્ષ ની સરણી,
એ પ્રમાણે વર્તે એના સર્વ પાપ હરણી,
એ પ્રમાણે વર્તે એના સર્વે પાપ હરણી,
એ પ્રમાણે વર્તે એના સર્વે પાપ હરણી,
એ પ્રમાણે વર્તે એના સર્વે પાપ હરણી.
સહિત ભજો ધર્મ લાલો, પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો,
પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો,
હે પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો,
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 પ્રભુ પાસે જાવું હોય તો શિક્ષા પત્રી પાળો.
ભગવાન શ્રી હરિ કહે છે,
અતો ભવદ્ભિર્મ શિષ્યૈઃ સાવધાનતયાખિલૈઃ પ્રીત્યૈતામનુસૃત્યૈવ વર્તિતવ્યં નિરંતરં, વર્તિતવ્યં નિરંતરં.
આમ તમે હંમેશા વર્તજો. આના ઉપર શતાનંદ સ્વામી થોડુંક સમજાવવા લખે છે. સ્વામી મહાભારતમાં સનત સુજાતનું એક અહીંયા વાક્ય લખે છે, પ્રમાદમ વૈ મૃત્યુમહં બ્રવીમી અથા પ્રમાદમ અમૃતત્વં બ્રવીમી, પ્રમાદાત વા યસુરાહ પરાભવન ન પ્રમાદાત વૈ બ્રહ્મભૂતા હિ દેવાહ. શિક્ષાપત્રી, ભગવાન શ્રી હરિની આજ્ઞાઓ આપણે પાળવી જોઈએ. આપણે એ ભગવાનની આજ્ઞા પ્રમાદને કારણે જ ન પાળીએ તો આપણને બહુ મોટું નુકસાન થનાર છે. માટે પ્રમાદનો ત્યાગ કરી શિક્ષાપત્રીને અવશ્ય પાળવી જોઈએ. કારણ, પ્રમાદમ વૈ મૃત્યુમ અહમ બ્રવીમી. સનત સુજાત કહે છે કે પ્રમાદને હું મૃત્યુ માનું છું, તથા અપ્રમાદમ અમૃતત્વમ બ્રવીમી, પ્રમાદ ન રાખવો એને હું અમૃત કહું છું. સાવધાની રાખવી, સાવધાની સાવધાની છે ને અમૃત જેવું છે, ગાફલાઈ છે ને મૃત્યુ તુલ્ય છે. પ્રમાદાત વા યસુરા પરાભવમ, પ્રમાદને કારણે જ અસુરો પરાભવને પામ્યા છે, અને સાવધાનીને કારણે જ દેવો બ્રહ્મરૂપ થયા છે. માટે પ્રમાદ છોડીને સાવધાન થઈને પરમાત્માની ભક્તિ કરો. પ્રમાદનો અહીંયા અર્થ ગાફલાઈ કર્યો, અપ્રમાદનો અર્થ સાવધાની કરી, બીજો અર્થ પ્રમાદનો મૂળ જે છે એ જોઈ લઈએ. આ બધા છે ને અમુકના અર્થ બધા થોડા થોડા ફેરે જુદા જુદા થતા હોય છે. આપણે ઘણી વખતે મૂળ અર્થ ન જાણતા હોઈએ. જો થોડા થોડા આળસ, આળસ કોને કહેવાય? સારું મોડું કરવું ગમે નહીં, કશું જ ગમે નહીં. સારું કરવું, મોડું કરવું, કશું ગમે, કાંઈ કરવું ગમે નહીં, એનું નામ આળસ. હવે એક દીર્ઘસૂત્રી શબ્દ તમે સાંભળ્યો છો, દીર્ઘસૂત્રી. દીર્ઘસૂત્રી કોને કહેવાય? કાંઈ કંઈ કરવું હોય ને તો એમ કે આજ કરવાનું કામ બે દિવસ પછી કરે, લાંબુ કરે બધી વાતમાં, એ દીર્ઘસૂત્રી કહેવાય. લાંબુ બહુ કરે. એવી રીતે એક શબ્દ છે મોહ, હોય બીજું પણ દેખાય બીજું, એને મોહ કહેવાય. હોય બીજું અને પોતાને લાગે બીજું, હોય દુઃખરૂપ અને લાગે સુખરૂપ, અને મોહ કહેવાય, વિભ્રાંતિ. અહીંયા શબ્દ છે પ્રમાદ. તો પ્રમાદ એને કહેવાય, કરવાનું હોય એ ન કરે એટલું નહીં હોય, એટલું તો આળસ ગણાય, કરવાનું હોય એ ન કરે અને ન કરવાનું હોય એ કરે એનું નામ પ્રમાદ. જબર વાત છે, ન કરવાનું તમે કરો છો અને કરવાનું કરતા નથી માટે પ્રમાદી ગણાવ. આપણે પ્રમાદી શબ્દ આળ અર્થમાં જ લઈએ છીએ, પ્રમાદી કોઈને કહે એટલે આળસુ, પણ એવો અર્થ નથી. કરવાનું હોય ન કરે અને ન કરવાનું હોય કરકરી કરે એને પ્રમાદી માણસ કહેવામાં આવે છે. અને મારી રીતે મેં એક નિરીક્ષણ કર્યું છે કે આ દુનિયામાં આળસુ માણસો ઓછા છે, પ્રમાદી માણસો વધારે છે, બહુ વધારે. અને એ જ રીતે ધાર્મિક ક્ષેત્રે પણ તમે ઝીણી નજર રાખીને જોઈ લેશો તો આળસુ ઓછા છે, પ્રમાદી વધારે છે. કરવાનું હોય એ ન કરે, ન કરવાનું હોય એ કરે. અને બીજી એક વાત છે કે કોઈ પણ માણસને કાંઈક લક્ષ્ય સાધીને જો સિદ્ધિ મેળવવી હોય, સિદ્ધિ એને મેળવવી જ હોય, તો એણે સૌ પ્રથમ તો લક્ષ્ય નક્કી કરવું પડે કે મારે આ મેળવવું છે, એમાં મારે ભગવાન જ મેળવવા છે, બીજું નહીં જ. આવા લક્ષ્યવાળા બહુ ઓછા. બીજી ઘણીક ચાહના વાળો વર્ગ આ દુનિયામાં બહુ મોટા પાયા ઉપર છે અને એમના સંસર્ગમાં રહેવાથી આપણામાં પણ એક ભગવાન જ મેળવવા છે એવું તાન રહેતું નથી, કારણ કે અડખે પડખે વાળાની વાતો બધી અવળી ચડાવી દે આપણને એવી. એટલે એ લક્ષ્ય તોડી નાખે છે. અચ્છા, લક્ષ્ય આપણે કદાચ બાંધ્યું કે મારે ભગવાન જ પ્રાપ્ત કરવા છે, મારે મારા જીવનકાળમાં પરમાત્માને મેળવી લેવા એટલું જ કરવું છે, મારા જીવનનું ફળ મને અપરોક્ષ અનુભવ પરમાત્માનો થાય, ભગવાન મળે, બસ આ જ મારી આયુષ્યનું ફળ મેં માન્યું છે. આવું લક્ષ્ય નક્કી થઈ ગયા પછી પણ જો માણસને પોતે એને માટે જે કરવાનું છે એને અગ્રતા ક્રમ દેતા ન આવડે તો પણ બહુ મોટો લોચો પડે. જો આને પ્રમાદ ન કહેવાય, કરવાનું છે એ જ કરે છે પણ આ ટાણે આ કરવાનું નથી, આ ટાણે આ કરવાનું છે, એટલો જ ફેર છે. લાંબો નથી કરવાનું એવું નથી, નથી કરવાનું કરે છે એમ નથી, પણ આ સમયે આ નથી કરવાનું, પહેલા આ કરવાનું છે અને પછી આ કરવાનું છે એમ. લક્ષ્ય સિદ્ધિ માટે કરવાના અનેક કામો હોવા છતાંય કયું પહેલા કરાય અને કયું એના પછી, એના પછી કયું કયું કામ કરાય, એવી જો ક્રમમાં ગોઠવણી કરતા ન આવડે એ માણસે એમથી એમ અટવાયા કરે. ખ્યાલ આવી ગયો? શિક્ષાપત્રી પ્રમાદ મૂકીને તમે પાળજો. શિક્ષાપત્રીમાં કરવાનું આપણને કાંઈક કીધું હોય અને આપણે આપણા ડપણે મંડાઈ જઈ બીજું કરવા તો એ પ્રમાદ નામનો દોષ છે. ભગવાને કહ્યું છે એ સમજીને જો કરશું તો ભગવાનનું સાક્ષાત દર્શન થશે, એ લક્ષ્ય હોય તો. અને એ લક્ષ્ય ગૌણ હોય અને એના કરતાં બીજું લક્ષ્ય જીવનમાં કંઈક અગ્રતા મનમાં ભોગવતું હોય તો પછી વાત જુદી છે. તો એ લક્ષ્યને સિદ્ધિ કરવા માટે જે કરવું પડતું હોય કરાય. પછી શિક્ષાપત્રી અરે બહુ હાંધો છેડો રે નહીં, કારણ કે શિક્ષાપત્રી છે ને એ ભાગવત ધર્મ છે, ભગવાનને પમાડનારી અતિ ઉત્તમ જડીબુટ્ટી છે. પણ એવી સુંદર જડીબુટ્ટી છે કે ભગવાનને તમે આ લોકમાં સુખિયા રહેતા થકા મેળવી શકો. નહીતર એવું બને કે શિક્ષાપત્રી પાળવાથી માણસ ધર્મ અર્થ કામ ન મેળવી શકે પણ મોક્ષ મેળવી શકે, ના કે આમાંથી તમને કામય મેળવી શકશો, કામય મેળવી શકશો ને મોક્ષ મેળવી શકશો, અર્થ મેળવી શકશો, બધું જ તમારું જે તમે ઈચ્છો એ રીતે સિદ્ધ કરી આપે એવી ઉત્તમ આ શિક્ષાપત્રી છે. માટે પ્રમાદ મૂકીને આને પાળજો, લક્ષ્ય મોક્ષનું, ભગવત પ્રાપ્તિનું રાખજો, અને ભગવત પ્રાપ્તિનું લક્ષ્ય રાખીને શિક્ષાપત્રી પાળશો તો એનો અર્થ એ નથી કે આ લોકમાં તમે દુઃખી જ થશો, તોય પણ તમને આ લોકમાં ખૂબ શાંતિ અને સુખ રહેશે. કેમ જે આ આજ્ઞા હોય એવી છે, સરસ છે. આવી ઉત્તમ શિક્ષાપત્રી સ્વામિનારાયણ ભગવાને આપણને આપી છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ, આપણી જેવા બીજા ભાગ્યશાળી નથી. એમની પાસે આવો નાનકડો અદ્ભુત ગ્રંથ નથી, એમની પાસે એમના ઈષ્ટદેવે પોતે લખેલી આજ્ઞાઓ નથી. આપણે એવા મોટા ભાગ્યશાળી છીએ. હવે આમાં પ્રીત્યા શબ્દ આવે છે. પ્રીત્યેવ વર્તિતવ્યમ, એતામ પ્રીત્યા અનુસૃત્યેવ વર્તિતવ્યમ. આ શિક્ષાપત્રીને પ્રીત્યા અનુસૃત્ય, પ્રેમથી અનુસરીને વર્તો. હવે આ પ્રીત્યા શબ્દ છે ને, એના માથે સતાનંદ સ્વામીએ અર્થ કર્યો છે એ જુદો છે, અને ભાષ્યમાં આચાર્ય રઘુવીરજી મહારાજે અર્થ કર્યો છે એ પણ જુદો છે. બે અર્થ તમને કહી દઉં. પહેલો સતાનંદ સ્વામીનો કહું, કારણ કે પહેલું એ લખાણું છે. પ્રીત્યા એટલે કે મહાસુખ પ્રાપ્તિ ઉત્સાહેના, સ્વામી અર્થ કર્યો કે આ શિક્ષાપત્રી હું પાળીશ તો મને પરમાત્માનો મહા આનંદ મળશે. કદી આ લોકમાં અમુક વસ્તુ આપણે ગુમાવવી પડે, હોટલના ભજીયા ગુમાવવા પડે, ખરું કે નહીં? હા, અમુક અમુક વસ્તુ બધી આપણે છોડી દેવી પડે, ખોવી પડે, ગુમાવવી પડે, પણ મહા આનંદ મને મળશે, ભગવાન મળશે, મહાસુખ પ્રાપ્તિ ઉત્સાહ, મહાસુખની પ્રાપ્તિ થશે એવો ઉત્સાહ રાખીને આ શિક્ષાપત્રી પાળવી, એવો અર્થ કર્યો સ્વામી સતાનંદજીએ. હવે બીજો અર્થ કર્યો રઘુવીરજી આચાર્યએ. એણે પ્રીત્યાનો અર્થ એ કર્યો, પ્રેમપૂર્વક શિક્ષાપત્રી પાળો. એટલા નહીં સમજાય, ઊંડું છે. પ્રેમપૂર્વક શિક્ષાપત્રી પાળો, શબ્દ તો પ્રીત્યા જ છે, પણ પ્રેમપૂર્વક પાળવામાં ગર્ભિત અર્થ એ છે કે શિક્ષાપત્રી તમે માત્ર પ્રીતિથી પાળો. હજી નહીં પ્રકાશતી હોય, કોઈ પણ જાતની આશા રાખ્યા વિના, કોઈ પણ ફળની ઈચ્છા રાખ્યા વિના, મોક્ષની ઈચ્છા રાખીને શિક્ષાપત્રી પાળશો નહીં. કારણ કે ચાર પ્રકારની મુક્તિની ઈચ્છા રાખવી એ પણ સકામપણું છે, એમ પ્રથમના 43માં વચનામૃતમાં સ્પષ્ટ લખ્યું છે. શિક્ષાપત્રી આ લોકમાં સુખી થવાની ઈચ્છા એ પાળશો નહીં. શિક્ષાપત્રી પાળીએ તો આપણી આબરૂ વધે, પૈસા વાળા થઈએ, વિઘ્ન આવે નહીં, બૈરા છોકરા સુખી રહે, ઘરમાં ઝઘડો થાય નહીં, જે તે જે ભાવના હોય તે, એ કોઈ પણ ભાવનાથી શિક્ષાપત્રી પાળશો નહીં. પ્રીત્યા, કેવળ પ્રેમ વિવશ થઈને શિક્ષાપત્રી પાળો. હો, મારા ભગવાનની આજ્ઞા મારે ભાગ્ય ક્યાંથી, મારા ભગવાન આ આજ્ઞા પાળીશ તો રાજી થશે. મારા પ્રભુને શિક્ષાપત્રી પાળે એ બહુ ગમે છે, મારા પ્રભુને શિક્ષાપત્રી પાળીએ ત્યારે બહુ આનંદ થાય છે, માટે મારા ભગવાનને આનંદ થાય એને માટે હું આ બધું પાળીશ, એવો પ્રીત્યા શબ્દનો અર્થ ભાષ્યમાં કર્યો છે. હવે સમજાઈ ગયું છે, હવે આપણે કેમ પાળશું એ કયો. સતાનંદ સ્વામી કહે છે એમ પાળવી ફાવશે, હર્ષદીપિકાને અનુસારે પાળવી ફાવશે કે ભાષ્યને અનુસારે પાળવી ફાવશે, કયો છે ગણેશભાઈ કેમ પાળશો? એ હું સમજી ગયો. જુઓ, સતાનંદ સ્વામીએ જે અર્થ લખ્યો છે ને, એ અર્થ આપણને બધાને બહુ અનુકૂળ પડે એવો છે, કારણ કે આપણે બધાને મહાસુખનો લોભ છે, સમજ્યા? ઝાઝા સુખનો લોભ હોય, મહારાજ કે વચનાવર્તમાં એને આ વાત સમજાય એમ, આપણે ઝાઝા સુખનો લોભ છે એટલે આપણને સમજાઈ ગયું. અને ભાષ્યનો જે અર્થ છે એ અર્થ છે ને એ પરાપ્રીતિ વાળા માણસને બહુ ઉપયોગી છે, કે જેને ભગવાનમાં દશમી ભક્તિ પ્રાપ્ત થઈ છે. દશમી ભક્તિ, એ માણસ કેવળ પ્રીતિથી ભગવાનની આજ્ઞા પાળી શકે છે, બીજો કોઈ વિચાર જ એના મનમાં નથી. પણ આપણા મનમાં તો હજી ઘણી સકામ ભાવનાઓ છે, સકામપણું ઘણું છે, આ મળે તે મળે, આમ સારું થાય આમ સારું થાય, મારું આમ રે તેમ રે, એટલે આપણે તો બહુ સુખિયા થશું એવી ભાવનાથી પડે એ ઠીક રહેશે. પછી આ એમ કરતા કરતા જયારે ભગવાનને વિશે એવી ગાઢ પ્રીતિ થઈ જાય કે એક ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુની દિલમાં ચાહના જ ન રહે, એક કેવળ ભગવાન વાલા થઈ પડે, ત્યારે એ ભગવાનની આજ્ઞા પ્રીત્યા માત્ર પ્રેમથી જ પળાય છે, કોઈ પણ ઈચ્છા વિના પળાય છે, કોઈ પણ ઈચ્છા વિના પળાય છે, કાંઈ જોતું જ નથી ને એને. ભગવાનની આજ્ઞા ક્યાંથી મારે ભાગ્ય, ભગવાનની આ સેવા છે. એવી રીતે વાત લખી વાલા ભક્તો. આમ આપણે આ 10 શ્લોક શિક્ષાપત્રીના ઉપોદઘાતના સમજ્યા. પછી બહુ આમાં ઊંડું ઉતરતા નથી, નિરંતરમ એ બધું સમજાય એવું છે. હવે 11મા શ્લોકમાં આચરણ વિભાગમાં આપણે પ્રવેશ કરીએ છીએ. મુક્તાનંદ સ્વામી શિક્ષાપત્રી ભાષામાં અહીંયા એક ચોપાઈ બંનેને જોડતી લખે છે.
સબ સબકુ વર્તન કી રીતિ, સબ સબકુ વર્તન કી રીતિ, અબ સબકુ વર્તન કી રીતિ, સબ સબકુ વર્તન કી રીતિ. કહતા હું પ્રભુ સો બઢાવન પ્રીતિ, કહતા હું પ્રભુ સો બઢાવન પ્રીતિ, કહતા હું પ્રભુ સો બઢાવન પ્રીતિ. અબ સબકુ વર્તન કી રીતિ, અબ સબકુ વર્તન કી રીતિ.
મોટા સંતોના શબ્દમાં તાકાત બહુ હોય. બહુ પ્યારી વાત લખે છે કે હવે બધાયને વર્તવાની રીત ભગવાન લખે છે, હું લખું છું. કહત હું પ્રભુ સો બઢાવન પ્રીતિ, કે હવે હું જે વર્તવાની રીત લખું છું અને તમારે એ વર્તવાનું છે, પણ એ તમે એમ વર્તશો એનું ફળ હું. પહેલો શ્લોક આવે છે, કશ્યપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યત્ર, કોઈની હિંસા ન કરવી. એટલે આપણને કોક મારે, આપણે કોકને મારીએ એટલે ઝઘડો થાય ને અશાંતિ થાય ને કેસ થાય ને જેલમાં જવું પડે ને હેરાન થાય, માટે એ હેરાનગતિ ન થાય એટલે આપણે આજ્ઞા પાળવી એમ, એસા નહીં હૈ.
કહત હું પ્રભુ સો બઢાવન પ્રીતિ,
ક્યાં લઈ ગયા? હવે જે જે વર્તવાની વાત કરું છું એ વર્તન કરવાથી ભગવાનમાં પ્રીતિ વધશે. પ્રીતિ વધારવા માટે આજ્ઞા પાળવાની છે. શું મુક્તાનંદ સ્વામી અર્થ કાઢ્યો હે, મજા આવે એવી વાતો. શું
અબ સબકુ વર્તન કી રીતિ, અબ સબકુ વર્તન કી રીતિ, અબ સબકુ વર્તન કી રીતિ, અબ સબકુ વર્તન કી રીતિ. કહતા હું પ્રભુ સો બઢાવન પ્રીતિ,
પ્રભુ સો બઢાવન પ્રીતિ,
કહત હું પ્રભુ સો બઢાવન પ્રીતિ,
કહત હું પ્રભુ સો બઢાવન
અબ સબ કુવર તન કી રીતિ,
અબ સબ કુવર તન કી.
અગિયારમાં શ્લોકમાં પ્રવેશ કરીએ છીએ.
કશ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કૈહી, સૂક્ષ્મ યુકા મત્કુણા દેરપી બુદ્ધ્યા કદાચન.
આપેલો શ્લોક અહીંથી આજ્ઞાઓ શરૂ થઈ, પણ નિષેધ મુખથી આજ્ઞાઓ શરૂ થઈ છે. આ ન કરવું, ન કરવું, ન કરવું. પછી આજ્ઞાઓ વિધિમુખથી શરૂ થશે, આ કરવું, આ કરવું, આ કરવું. ધર્મ બે પ્રકારનો છે, એક વિધિમુખથી કહેવાતો અને બીજો નિષેધમુખથી કહેવાતો. એમાં પ્રથમ નિષેધ કરવાની બાબતની ગણના એટલા માટે કરી છે, ન કરવાનું હોય એ પહેલા છોડવું જરૂરી છે. કદી કરવાનો ભાગ જીવનમાં તમે ન કરી શકો ને રહી જાય તો ખેર, તમને પુણ્ય પ્રાપ્તિ ન થાય, પણ તમે પાપથી ઉગરી જાઓ. પણ ન કરવાનું તમારાથી થઈ ગયું હોય તો એ પાપ તમારે ભોગવવા પડે. માટે પોતાને આશ્રિતોને પાપ ન ભોગવવા પડે એટલે નહીં કરવાની બાબત પહેલા જ કહી દેશ કે આટલું તમારે કરવું જ નહીં. તો અમારે શું કરવું એ કહું છું, પણ પહેલા આટલું ન કરવું એ સમજો. શું કરવું એ તમને પછી બતાવું છું. એમ કહી અને મહારાજ લખે છે કે હવે તે વર્ત્યાની રીત કહીએ છીએ જે અમારા જે સત્સંગી તેમણે, કેટલો સુંદર શબ્દ વાપર્યો, મામ કહી અમારા. આહા, ભગવાનના, આપણે ભગવાનના, દુનિયા જેની હોય એની, હે, આપણે ભગવાનના. ગજબની વાત છે ને, નાની એવી વાત નથી. અમારા જેને ભગવાન એમ કે તમે મારા છો તો એ માણસ કેટલો ભાગશાળી કહેવાય એ મને કહો. લ્યો, વડાપ્રધાન આપણને આવીને એમ કે તમે ત્યારે અમારા જ છો ને, તો આપણને એમ થઈ જાય ને, આહા હા, તમે તો ઘરના જ છો ને, તમે તો અમારા જ છો ને, એમ વડાપ્રધાને કહ્યું હોય, અમેરિકાના પ્રમુખે કહી દીધું હોય આપણને, તમે તમારા જ છો ને, શું તમે, શું થાય આપણે મનમાં, આનંદ થઈ જાય કે ન થઈ જાય. તો આ તો ભગવાન સ્વામી નારાયણ એમ કે અમારા, એ કેફમાં આપણે ભરાઈ જવું જોઈએ. પછી કોઈ આપણને એના માને કે ન માને, કે આ લેના દેના, ધરાઈ ગયેલો માણસ હોય એને રોહડામ હું બને છે એની યારે માથે કુટ હોય, ભૂખ્યો હોય જોજો કરે. એમ જેને એ મસ્તી આવી ગઈ હોય કે હું ભગવાન સહજાનંદ સ્વામીનો છું, સહજાનંદ સ્વામી મારા છે, મળ્યા મને મહારાજ, હું હવે આમ 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 કાંઈ મને સુખ અમાતું નથી, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા, ભાંગી મારી ભવો રે ભવની ભૂખ, સિદ્ધિ તે સામું હવે સિદ્ધ જોઈએ રે. હે, એનું કોણ નામ લે, કે ચતુર્ધાને કોણ ચાહે, આવું લખી લ્યો. પ્રેમાનંદ સ્વામીની ખુમારી જોઈ, પ્રેમાનંદ સ્વામી કે અમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, અમારે મન સ્વામિનારાયણ દુસરો ન ભાવે, કે આવો મોટો આનંદ મૂકીને છાશકો ન ખાવે. બોલો, વ્રત તીર્થ સાધન અમે, હવે અમારે વ્રત તીર્થ સાધનમાં જવાની જરૂર નહીં, આ ભગવાન પુરુષોત્તમ નારાયણ મળ્યા એને જે કીધું એ અમારું જીવન, બાકી કોઈ અમને મોટા ગણે, કોઈ અમને નાના ગણે, હે, કોઈ ભલા કહે, કોઈ ગમે તે કહે, પણ અમને જે મળ્યું છે એ કોઈને મળ્યું નથી. એમ માણસ છે ને ભરાઈ જાય, આનંદથી ભરાઈ જાય. ભગવાન અમારા એમ કે ત્યારે કેટલો આનંદ થઈ ગયો. અમારા જે સત્સંગી તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી, અને જાણીને તો ઝીણા એવા જુઓ માકડ ચાંચડ આદિક જીવ તેમની પણ હિંસા ક્યારેય ન કરવી કે છે. કેમ જે અહિંસા મહાન ધર્મ છે.
અતિ બળ ધર્મ અહિંસા રૂપા, અતિ બળ ધર્મ અહિંસા રૂપા.
મુક્તાનંદ સ્વામી આ શ્લોક ઉપર ચોપાઈ લખે છે.
અતિ બળ ધર્મ અહિંસા રૂપા,
અતિ બળ ધર્મ
સબહી શાસ્ત્ર, સબહી શાસ્ત્ર જેહિ કહત અનુપા, સબહી શાસ્ત્ર જેહિ કહત અનુપા,
સબહી શાસ્ત્ર જેહિ કહત અનુપા.
અતિ બળ ધર્મ અહિંસા રૂપા,
અતિ બળ ધર્મ અહિંસા રૂપા.
મોટા મોટો ધર્મ છે અહિંસા. સર્વ શાસ્ત્રોએ એને અનુપ ધર્મ કયો છે. આ બીજા ત્રીજા બાબતની કોઈ વાતમાં વિરુદ્ધ વિરુદ્ધ સિદ્ધાંત ધરાવનારા મોટા પુરુષો ધર્માચાર્યો અનેક વિધના મતો, પણ આ બાબતમાં બધા એ કે હિંસા ન કરવી. જો આપણે ઈશ્વર વાળા, જૈનો કર્મ વાળા, ખરું કે નહીં, આપણે સાકાર વાળા તો શંકરાચાર્ય વાળા નિરાકાર વાળા, પણ સાકાર વાળા હોય, નિરાકાર વાળા હોય, આસ્તિક હોય, નાસ્તિક, જૈનો, એ બધાના મત ભલે એમ જુદા જુદા, પણ અહિંસા પરમ ધર્મ એમાં બધા એ કાર્ય માથું આમ ન મારે. યસ, એ કર્મવાદીને પૂછો તો આ પડે, સાકારવાદી આ પડે, નિરાકારવાદી આ પડે, એ વાત તમારી સાચી છે. એમાં બધા એક. સબહી શાસ્ત્ર જહી કહત અનુપા, એટલા માટે મારા આશ્રિતોએ કોઈ પાણી માત્રની હિંસા ન કરવી. આમ ભગવાન સ્વામિનારાયણે વાત કરી. હવે એના ઉપર સદાનંદ સ્વામીએ લખ્યું છે, અહીંથી થોડુંક સમજવા જેવું છે. ઇહ ખલુ સંસાર સાગરે સ્વકૃત વિવિધ કર્મ ભી રેવ મુહુર નિમજ્જોન્મજ્જતામ જીવાનામ તુર્ય પુરુષાર્થ સમાસાધનમેવ પરમમ નિશ્રેયસમ ઇતિ સ્વાશ્રિત જીવાનામ તદેવાસ્તુ ઇતિ આશયેન મોક્ષ ધર્માન એવ પ્રાધાન્યેન આશ્રિત્ય આદૌ ચાતુર્વણ્યસ્ય સાધારણ ધર્માન આહ. આ સતાનંદ સ્વામીની કલમે લખાણું છે. પણ આમાં મજાની વાત એ છે કે મારા ને તમારા મગજમાં જે શિશરાપણું છે ને એને આ વાક્યો સાફ કરે છે. આપણા મગજમાં શું શિશરાપણું છે? આપણા મગજમાં એમ જ છે માત્ર કે આ શિક્ષાપત્રી પાડીએ તો આપણને છે ને દેહે સાજા રહેવાય, વ્યવહારે સુખિયા રહેવાય, પૈસાવાળા થવાય, બંગલા મળે. ખોટું છે. ઘણા કહે છે ને સ્વામિનારાયણ થાય તો સુખિયા બહુ થાય, સ્વામિનારાયણ રૂપિયા વાળા બહુ. આપણે બહુ રૂપિયા વાળા થઈ એના માટે સ્વામિનારાયણ શિક્ષાપત્રી નથી લખી. ઇહ ખલુ સંસાર સાગરે, અરે આ સંસાર સાગરમાં પોતે કરેલા વિવિધ કર્મો દ્વારા વારંવાર ડૂબતા ને નીકળતા, ભવસાગરમાં ડૂબતા નીકળતા જીવાત્માઓને તુરય પુરુષાર્થ સમાસાધન મેવ, ચોથા પુરુષાર્થ રૂપ ધર્મ અર્થ કામ આ ત્રણ નહીં, ચોથો પુરુષાર્થ એટલે મોક્ષ, તુરય પુરુષાર્થ સમાસાધનમ એવ પરમમ નિશ્રેયસમ જે પરમ કલ્યાણ છે એ પોતાના આશ્રિત જીવોને મળે એવા આશયથી મોક્ષ ધર્મોને જ પ્રધાનપણે આશ્રીને ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતો પ્રત્યે સાધારણ ધર્મોને લખે છે. ભગવાનના આશયને પકડ્યો સ્વામીએ કે મારા આશ્રિતોને ચોથો પુરુષાર્થ જે મોક્ષ પરમ નિશ્રેયસ આત્યંતિક કલ્યાણ મળે એવો મનમાં આશય રાખીને સાધારણ ધર્મ લખવાનું ભગવાન સ્વામિનારાયણે પ્રારંભ કર્યું. આમ સ્વામીએ વ્યાખ્યા કરી. જો આ તો શતાનંદ સ્વામીને જ અર્થ આવડ્યો. હવે કહું છું વર્તનની રીતિ, જેને વર્તવાથી બઢાવન પ્રીતિ કે ભગવાનમાં પ્રેમ વધે આ વર્તવાથી શિક્ષાપત્રી પાળવાથી એવો અર્થ મુક્તાનંદ સ્વામીને જ કાઢતા આવડ્યો. આજકાલના ઊન તમે સુધરેલા બેસી જાય એનામાં ટીકા કરવા આવો અર્થ એ કઈ નીકળે નહીં. બીજું આપણે ઘણું ગોચી કાઢીએ પણ આ ન નીકળે. મોક્ષ ધર્માન પ્રાધાન્ય આશ્રિત્ય, મોક્ષ ધર્મ એટલે ભાગવત ધર્મ, એને પ્રધાનપણે આશ્રીને શિક્ષાપત્રી લખે છે. આ વર્ણાશ્રમ ધર્મ સ્થાપવા માટે જ કેવળ નથી લખી, આ લોકમાં કે દેવલોકમાં જઈને સુખિયા રહેવાય એવું પુણ્ય કમાવા માટે જ નથી લખી. સમગ્ર માયાનો ત્યાગ કરી પરાપ્રીતિ ભગવાનમાં સંપાદન કરી અને ભગવત પ્રાપ્તિ રૂપ પરમ નિશ્રેયસ સંપાદન કરી દેવા માટે ભગવાન સ્વામિનારાયણે કલમ લીધી છે. કશ્યાપી પ્રાણીનો હિંસા એ મારા આશ્રિતો એ ન કરવી. હવે અહીંયા લખ્યું કે કશ્યાપી, કશ્યાપી એટલે કોઈ પણ, કોઈ પણ એટલે તો કે પ્રકૃતિ ત્રયસ્યાપી પ્રાણી નહ, તામસી રાજસી અને સાત્વિકી. આપણા મનમાં એમ થાય કે સાત્વિક માણસને ન મરાય, પણ રાજસીને બે ત્રણ ઢીકા મારવા વાંધો અને તામસીને ટાળી દો તો એ વાંધો એવું નહીં. કોઈ પણ પ્રાણી માત્રની હિંસા નહીં કરવાની, ચાહે એ તામસી હોય રાજસી હોય સાત્વિકી હોય. અચ્છા તમે હિંસા ન કરવી એમ કયો છો, તો હિંસા એટલે શું? હિંસાનો અર્થ તો કરવો પડશે. સતાનંદ સ્વામી હિંસાનો અર્થ કરે છે અનિષ્ઠ ન કરવું, એને પીડવો નહીં, એનું ભૂંડું થાય એવું ચિંતન ન કરવું ત્યાં સુધી લઈ ગયા. આમ ઉપરે ઉપરે અર્થ રાખે ને તો આપણને મજા બહુ આવે કે કોઈની હિંસા ન કરવી. હિંસાથી તો આપણને ખબર હોય આપણે સંસલા મારતા નથી, બકરા મારતા નથી, બોકડા મારતા નથી, આપણે પાડો વિધીરો નથી, હા આપણે ટોલાને લીખાઈ મારતા નથી ને ઘરમાં દવાઈ છાંટતા નથી. પણ આમ ઊંડા ઊંડા અર્થમાં લઈ જાય ને તો મુજારો બહુ થવા માંડે કે કોઈનું અનિષ્ટ ચિંતન પણ કરવું, કોઈનું અનિષ્ટ થાય એવું ચિંતન કરીએ ને એ પણ હિંસા. હવે ક્યાં જઈશું? મૂંઝવણમાં નાખી દે એવું કરે છે સ્વામી. હા સતાનંદ સ્વામી આ બધું કરે છે. ઠીક છે, આપણે કોઈનું ભલું થાય એવું ન ચિંતવી શકીએ તો કાંઈ નહીં, પણ કોકનું બગડે એવા ગાઢ સંકલ્પો આપણે ન કરવા તો આપણે હિંસાથી ઉગરી ગયા. બીજાને પીડા કરવી, બીજાને પોતાના સ્વાર્થ માટે દુખી કરવો, હેરાન કરવો, એ જ હિંસાનો અર્થ છે. તમારો છોકરો નિશાળે ન જતો અને તમે બે લફાટ મારો એ હિંસા નથી. પછી તમે એને દુખી તો કર્યો પણ એ હિંસા નથી. એને સુખી કરવાના આશયે તમે એનું ભલું થાય એમ કરો છો. આપણે ડૉક્ટર પાસે જઈ અને ડૉક્ટર આવો મોટો હુઈયો લઈને આવી કે હુઈ જાવ તો આપણે દુખી જ કરે છે ને, આટલી બધી સોય અંદર જવા દે. પણ એ કાંઈ આપણી હિંસા નથી કરતા, એને હિંસા ન કહેવાય. એ તો આપણને માંદા છીએ તે હાજા કરવા માટે બિચારા ઈલાજ કરે છે, પણ જે ઈલાજ જેમ થતો હોય તે તેમ થાય. આપણને ગમે ન ગમે પીડા થાય, ખરેખરું પાક્યું હોય અને ચેક મૂકીને એમાંથી રસી કાઢવાની હોય, આપણે ડૉક્ટર પાસે જઈએ ચેક મૂકે ભીહ મારીને રસી કાઢે ડ્રેસિંગ કરે બરોબર તે હોય 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 થાય, ત્યારે આપણે એને આ શિક્ષાપત્રીનો શ્લોક નો સંભળાવાય કે અમારા સ્વામી કહેતા હતા વડતાલ સતામૃતમાં કે કોઈનું અનિષ્ટ ચિંતવું એ પણ હિંસા છે. તમે મને કેટલો હેરાન કર્યો. હવે એવી વાત નથી, પણ આપણા સ્વાર્થ ખાતર આપણે બીજાને પીડીએ આપણા સ્વાર્થ ખાતર, ઈર્ષ્યા ખાતર, દ્વેષ ખાતર બીજાનું ભૂંડું થાય એવું ચિંતન કરીએ એ હિંસા છે, એ ન થવા દેવું જોઈએ. અને તમે જોજો બહુ થતું હશે, હૃદય સામું જોઈએ તો ખબર પડે આપણા ગાઢ સંકલ્પ કઈ ટાઈપના છે. થાય હોય હા, આપણને કોક બહુ ભીંસીને ડ્રેસિંગ કરીને દુખાવે, કરવું પડતું એટલું કર્યું હોય પણ આપણને દુખાય એટલે આપણને એનીમાં દાજ ચડે કે તારું નખો જ જાય, અભાગ્યા એટલું બધું મને દુખાયું. આપણે કર્યું ને એનું અનિષ્ટ ચિંતન કર્યું, એ સંકલ્પથી બચી જવું એ ભગવાનને બહુ ગમે છે. વળી સ્થૂળ વાત કરે છે કે ભાઈ ઝીણા એવા ઝૂં માકડ ચાંચડ આ બિચારા જીવો છે, આપણે જેમ જીવવાનો અધિકાર છે એમ એને જીવવાનો અધિકાર છે. આપણે જીવવું છે ને એને જીવવા દેવા નથી આપણે, આવો અન્યાય તો ભગવાનને ગમે નહીં. આ સમગ્ર સૃષ્ટિ છે ને એ ભગવાનના જ સંતાનો છો, આપણે બે પગાળા જ ભગવાનના સંતાનને, ચાર પગાળા નહીં એવું નથી. બધા જ ભગવાન માંથી થયા છે, યતો ઈમાની જાતાની ભૂતાની, ઉપનિષદ કહે છે કે આ બધું ભગવાનમાં જ થયું છે. અને હકીકતે જો પૂછો ને તો લીખ ને ટોલા તો આપણા દીકરા છે, હા એ આપણામાં જ થયા છે, આપણા પરિસેવામાંથી કહો તો આપણે એને ટોલાવી દઈએ. અને એમાં દોષીઓનું બહુ સાહસ છે. સતાનંદ સ્વામી જ લખ્યું આ પ્રવૃત્તિ સ્ત્રીઓમાં વધારે જોવામાં આવે છે. પેલા જેને ગોબરાય બહુ કરે પછી જીવજંતુ થાય, માથું ધોવે નહીં હરખું, માથામાં ટોલા લીક થાય, હરખી રીતે ઘરમાં ચોખાઈ રાખે નહીં એટલે માકડ ને વાંદા ને ચાંચર ને બધું થાય. અને પછી ઉલાળી મૂકે બધાને કે અમે થયા એ બરોબર છે પણ તમે કેમ થયા. એમ કહીને બિચારાને એને કાઢ્યો. આ ખોટું છે, અન્યાય છે. જેટલી પીડા મરતી વેળાએ આપણને થાય છે એટલી જ પીડા દરેક જીવને મૃત્યુ વેળાએ થાય છે. જેમ આપણને મરવું ગમતું નથી એમ કોઈ જીવને મરવું ગમતું નથી. નાનો જીવ હોય કે મોટો હોય એને મારી નાખવામાં પૈસા ભગવાનને આ ગમતું નથી એટલે ભગવાન ના પાડી. હવે કહે છે કે ભાઈ ઠીક છે, અજાણ્યા કાંઈ આપણા પગ તલે આવી કીડી મકોડી કે કાંઈ મરી જાય કાંઈ થાય તો એ તો ભગવાનનું સ્મરણ કરીએ એટલે બધું મટી જાય. સમજ્યા, આપણે રાતે ઊંઘમાં હોય ને કોઈક મચ્છર કરડે ને આપણો હાથા મડી જાય એટલે મચ્છર ફૂટી જાય ને લોહી નીકળી જાય ને મરી જાય, એનો કાંઈ વાંધો નહીં પણ બરોબર આમ કરતું હોય ને ઉપાડીને મેળલી પાણું કરી લો ને પછી ઉપર પધારો ત્યારે એ પાપ આપણે જાણીને કર્યું. હા, એ અજાણ્યે નથી થયું, જાણી જોઈને કર્યું છે. હા, અજાણ્યે કરેલા પાપનું તો પ્રાયચિત છે. અને શાસ્ત્રમાં લખેલું છે કે કૃત્વા પાપમ પૂર્વમ અબુદ્ધિપૂર્વમ પુણ્યાની ચેત કુરુ તે બુદ્ધિપૂર્વમ સતત પાપમ નુદતે ધર્મશીલો વાસો યથા મલિનમ ક્ષારયુક્ત્યા. કે તમે અજાણતા પાપ કરીને પછી જાણીને જો પુણ્ય કરો તો તે પાપનું જરૂર પ્રાયચિત થઈ જાય, તમારો પાપ ધોવાઈ જાય. જેમ મેલા લુગડાને સાબુ દઈને ધોઈ નાખો તો અંદરથી મેલ નીકળી જાય છે, એમ આપણે પાપ થઈ ગયું અજાણથી અને પુણ્ય કર્યું જાણીને પાપ જતું રહેશે. પરંતુ જાણીને પાપ કર્યું હોય તો કે તો એનું બેવડું પ્રાયચિત થાય, ડબલ. અચ્છા કે ચાલો ડબલ પ્રાયચિતમાં ફેર પડી ગયો, અજાણ્યા થયેલા પાપનું સિંગલ પ્રાયચિત, જાણીને કરેલા પાપનું ડબલ પ્રાયચિત. અચ્છા પણ જાણીને પાપ થઈ ગયું ને એનું ડબલ પ્રાયચિત કરી નાખ્યું તો એને કરીને પાપ બળી જાય ખરું? ત્યારે કે જાણીને કરેલા પાપનું ધોવાણ થતું, એ સમજવા જેવું. સામે મિતાક્ષરમાં વિજ્ઞાનેશ્વર કહે છે જાણીને કરેલા પાપનું પ્રાયચિત કરવાથી આ લોકમાં માણસ વ્યવહાર ઉપયોગી થાય, અર્થાત એનું પાપ બળે નહીં. તો કે ભાઈ એમ કેમ કહો છો? તો કે પાપની બે શક્તિ છે. આપણે પાપ કરીએ ને એની બે તાકાત છે. એક તાકાત આપણને નરક પમાડે અને એક તાકાત આપણો વ્યવહાર રોધે. વ્યવહાર રોધે. આ લોકમાં આપણને થતા ફાયદાઓ પછી મળે નહીં. એમાંની નરક પ્રાપિકા જે વૃત્તિ છે ને, પાપની શક્તિ, એ નથી બળતી. અને વ્યવહાર રોધિકા જે શક્તિ છે પાપની, એ બળી જાય છે. ક્યાં પાપની? જાણીને કર્યા હોય એની. બે શક્તિમાંથી એક શક્તિનો નાશ થાય મિતાક્ષરાને અનુસારે, કે જે શક્તિથી વ્યવહાર આપણો રોકાઈ ગયો હોય તો આપણે પ્રાયચિત કરી નાખીએ, એટલે સમાજ પછી આપણને સ્વીકારી લે કે તમે પ્રાચીત કરી નાખ્યું, અચ્છા ચલો હવે તમે પંક્તિમાં બેસો, સાથે રહો, જમો, આ છે તે છે. જો કે હવે અટાણે તો આ માયલું કશું રહ્યું નહીં, યુગ પરિવર્તન થઈ ગયું. પહેલાં તો કોઈ પાપ કરે ને તો પછી એને ભેળો જમવા ન દે, એને પ્રાયચિત કરાવે, સંસ્કાર કરાવે. ધર્મામૃતમાં આજ્ઞા લખી છે કે આવું તેવું કાંઈક થાય તો એને પંક્તિ બહાર રાખો, એ પ્રાયચિત કરે પછી પંક્તિમાં લેવો. આનો અર્થ કહેવાનો એટલો છે કે જાણીને કોઈ દિવસ પાપ કરશો નહીં. જો ને આપણે સત્સંગી થઈએ ત્યારે સંતો વર્તમાન ધરાવે છે, શરણ મંત્ર બોલાવે, ભગવાનની શરણે કરે, પછી સંતો કહે છે કે તમારા આજ દિવસ સુધીના કરેલા પાપો બધા તમારા બળી ગયા, ભગવાને લઈ લીધા, હવે નવા પાપ કરશો નહીં. એનો અર્થ જ કે આપણે કુસંગી હતા ત્યાં સુધી આપણે જે કાંઈ કર્યું હતું એ આપણને ખબર ક્યાં હતી? જાણીને કર્યું નથી, અજ્ઞાન અવસ્થામાં હતા, અજાણ્યે કર્યું, એટલે એ તો બધું જતું રહ્યું. પણ સત્સંગી થયા હવે આપણને ખબર પડી કે આ કરાય ન કરાય, અને પછી કરીએ તો એનું પાપ લાગે છે. આ તમે જુઓ, આ જગતમાં એવું છે કે જે માણસ કાયદો ન જાણતો હોય અને એનો વાંક આવે તો એને દંડ ઓછો થાય છે, પણ જે વ્યક્તિ કાયદો જાણતો હોય, સરકારી માણસ હોય, નોકરિયાત હોય, અને એ માણસ જો એ કાયદો લોપે તો એને દંડ ડબલ થાય છે. આ કાયદામાં એવું છે. માટે ભગવાનના ભક્તોએ જાણીને તો પાપ ન કરવું. એકવાર ભગવાન સ્વામિનારાયણ કારિયાણીમાં હતા અને એક પાર્ષદે કંઈક ભૂલ કરી, એટલે મહારાજ બહુ ખીજાણા અને એને કાઢી મેલ્યો કે તું જતો રહે નહીં, સત્સંગમાં નહીં કહેશ. કાઢી મૂક્યો એટલે એ રોતો રોતો ત્યાંથી ચાલ્યો, એને દુઃખ બહુ થયું. એ જમરાળાના પાદરમાં આવ્યો, તો જમરાળાના પાદરમાં એક મંદિર છે, ત્યાં એક રહેતા હતા મુસલમાન ફકીર કો. આને રોતો ભાળ્યો એટલે એને દયા આવી, એટલે ભાઈ તું કેમ રોવેશ? તો કે હું સ્વામિનારાયણ ભગવાનનો શિષ્ય છું, પણ હું એમના વાંકમાં આવ્યો એટલે મને કાઢી મૂક્યો, હવે મારે શું કરવું? બહુ રડવા માંડ્યો. ત્યારે એના મનમાં એમ થયું કે આ બિચારો આટલો બધો રડે છે અને સ્વામિનારાયણ આને કાઢી મૂકે છે, આવું તો કંઈ ચાલતું છે? એ કે હા લારે, હું સ્વામિનારાયણ ભગવાનને સમજાવું. એટલે એ પાર્ષદને સાથે લઈ અને આ ફકીર જે છે એ ભગવાન સ્વામિનારાયણ પાસે આવે છે, અને આવીને મહારાજને કહે છે, એ સ્વામિનારાયણ એસા નિર્દય ક્યું હો? ભગવાન કહે કેમ? તો કે ઉસકો તુમને નિકાલ દિયા. ભગવાન કહે એણે ભૂલ કરી છે. ત્યારે કહે ખુદાને લિખા હૈ કુરાન મેં, કુરાન મેં એસા આતા હૈ કે ખુદા એક ભૂલ કો માફ કરતા હૈ, માટે તમે માફ કરી દો. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે એક નહીં, મેં તો ઘણી માફ કરી તોય એને ચાલુ રાખી, માટે એને તો નહીં રાખું. એક નહીં, મેં તો ઘણી માફ કરી, ખુદા તો એક માફ કરતા છે એમ કહેતા છે, હું આ સમજો જ નહીં. ન રાખ્યો, એને કીધું તોય ન રાખ્યું, જવા દો કે છે. કારણ કે જાણી જાણીને જે માણસ પાપ કરે છે એનું પછી પ્રાયચિત ક્યાંય છે જ નહીં. હવે આમાં એક શંકા કરે છે કે ભાઈ ઘણી સ્મૃતિઓમાં ઘણા ઋષિ મુનિઓએ શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે દ્રોહ કરે એનો દ્રોહ કરવા વાંધો નહીં, જે આપણને મારે હણે અને હણવામાં બાધ નહીં. તો પછી આનું હું સમજવું, મચ્છર છે તે આપણું લોહી શું કામ પીવે? તો પછી આપણું લોહી પીવાવે ત્યારે આપણે એને મારીએ છીએ ને, એમ થાય ક્યાં મારીએ છીએ? હણે એને હણવા વાંધો નહીં, આપણને નડે અને મારવા વાંધો નહીં. તો પછી આ સ્મૃતિ વાક્ય છે એનું કેમ? તમે તો કોઈને મારવા જ નહીં, મારવા જ નહીં એમ નિષેધ કરો છો. એનો ઉત્તર એ આપ્યો કે ભાઈ સ્મૃતિમાં જે લખ્યું છે કે હણે એને હણવા વાંધો નહીં, એ સંગ્રામમાં ક્ષત્રિયોના વધને માટે કહેલું છે. સંગ્રામ જ્યારે થાય, યુદ્ધ થાય, ધર્મયુદ્ધ, અને સામે જ્યારે મારવા માણસ આવે અને ત્યારે એને મારવામાં વાંધો નહીં, એને માટે એ વાક્ય લખેલું છે. બીજા માટે એ છે, કોકને માટે લખ્યું હોય ને કોક ઉપાડીને વાપરવા માંડે. શાસ્ત્રમાં એ સમજવું જોઈએ કે આ લખાણ છે, આ લખ્યું છે, આ વાત છે, પણ એ કોને માટે છે? ઘણું તો એવું થાય છે, માણસો સામાન્ય બુદ્ધિના હોવાથી કોને માટે, કયા કાળે, કેમ આ લખ્યું છે એ સમજતા નહીં, કે બસ પાળી બતાવવું અમારે એમ. એવું હુરાતાન ચડે એ ખોટું છે. એ કે સંગ્રામમાં ક્ષત્રિયોના વધને માટે છે, કારણ કે આતાઈના વધમાં પાપ નથી એમ શાસ્ત્રમાં કહ્યું છે. માકડ મચ્છર વગેરે આતાઈ નથી, સમજાણું, એ આતાઈ ન કહેવાય. અને એ બિચારા છે ને જાણતા નથી કે અમે કડીએ એટલે આને દુઃખ થાય છે એમ. એ કોક કે પણ એને શું કામ આપણને કડવું જોઈએ, ખડ ખાઈ લેવું જોઈએ ને, એ ન બને. કેમ? જે ઈશ્વરે જ એની આજીવિકા લોહી નિર્મિત કરી છે, એ લોહી પીવાથી જ જીવે. એની આજીવિકા ભગવાને જ એવી નિર્મિત કરી છે, આપણે જ એનો ખોરાક છીએ, આપણે જ એનો રસકો. હા, એ આપણને જ ખાઈને જીવે, એમાં ના પડાય જ નહીં. ભગવાને જ એવી રચના એની કરી છે, કોઈ શું કરે? એને ખબર જ નથી કે આને હું કરડું એટલે આ દુઃખી થાય છે, કાંઈ નથી. એટલે એને મરાય નહીં, કારણ કે અજ્ઞાની છે, એની ક્યાં ખબર છે? આ માણા જેવો નકામ તો કોઈ નથી. માણસને ભગવાને ખાવા માટે વનસ્પતિ, ફળ, ફૂલ, અન્ન વગેરે બનાવ્યા છે કે નહીં? તોય માણા છે ને બીજાને ખાઈ જાય, બોલો. હા, પશુ પંખીને ખાઈ જાય, એને માટે ફળ ફૂલ ભગવાને બનાવ્યા છે. માકડને માટે કશું બનાવ્યું જ નથી બેચારો, એ કરે હું? એટલે માકડ તો આપણને કરડે તો જ જીવે, પણ આ માણસને માટે તો ભગવાને ફળ ફૂલ બધું બનાવ્યું છે, તોય કોકને ઉડાવી દેશ, બોલો. ત્યાં બકરી ને ગાયો ને એ નહીં હારા કે ભગવાને એને માટે ઘાસ બનાવ્યું છે? બસ ઘાસ જ ખાય છે. કોઈ જગ્યાએ એવું સાંભળ્યું કે બે ચાર બકરીઓ ભેગા થઈને એક માણસ ઉલાળ નાખ્યો? બે ચાર બકરીઓ એક માણસ ખાઈ ગઈ, કે છોકરો ફળિયામાં રમતો હતો અને બે ચાર બકરીઓ ભેગી થઈને ઉલાળી ગઈ? કોઈ દી નહીં સાંભળ્યું હોય. હા, બે ચાર ગાયો એ ભેગી થઈ અને એક છોકરાને ખાઈ ગઈ એવું નહીં મળે. માણા એના છોકરાને ખાઈ જાય આખે આખા? ના, બોલો. એ ઉલાળી જાય બકરાને, બોકડાને, ગાયુંને. આતતાઈ હોય એને મારવા વાંધો નથી ભાઈ. તારે હવે ઘણા આતતાઈ નો અર્થ મનમાં આવે એમ ગોઠવી દીધો કે આને આતતાઈ કહેવાય. કોને? ચૂંટણીમાં આપણને મત ન દે એ આતતાઈ. તમે મને મત દીધો નહીં, તમારા ભૂખા કાઢી નાખું કે તમે આતતાઈ છો, તમને મારવામાં વાંધો જ નથી. ભાઈ આતતાઈ નો અર્થ એવો થતો નથી. આતતાઈ કોને કહેવાય એ તો સમજો. આતતાઈના લક્ષણ મહાભારતમાં કહ્યા છે. અગ્નિદો ગરદશ્ચૈવ શસ્ત્ર પ્રાણીર ધનાપહ ક્ષેત્રદારા અપહારી ચ ષડે તે આતતાઈનઃ. આ છ જણાને આતતાઈ ગણવામાં આવ્યા છે. એક આગ મૂકનારો, કોઈનું મકાન ગામ હળગાવતો હોય ને એ અગ્નિ મૂકનારાને આતતાઈ ગણાય, એને મારી નાખો તો કઈ બાદ નથી. બીજો ઝેર દેનારો, ઝેર દે કોકને મારી નાખે. પછી શસ્ત્ર પ્રાણી જે હાથમાં તરવાર લઈ, શસ્ત્ર લઈ, કઈક બંદૂક લઈ, રિવોલ્વર લઈને મારવા આવ્યો હોય આપણને, તો એ આત્માઈ કહેવાય. જો એને તમે ન મારો તો તમને મારી નાખે એમ હોય એને આત્માઈ કહેવાય, ટૂંકો અર્થ એનો. પછી ધનાપહ, જે આપણું સર્વસ્વ લૂંટીને ભાગી જવાનું હોય, તો એ આત્માઈ છે. ક્ષેત્ર, જે આપણી ખેતર વગેરે સંપત્તિ લઈ લેનારો ખેતર, અને જે પત્નીનું અપહરણ કરી જતો હોય એ આત્માઈ છે. છડે તે આત્માઈને, આ છ છે ને એ આત્માઈ છે, અને એને મારવામાં વાંધો નથી. બાકી તમે બીજા જો ઝીણા જીવ જંતુને આત્માઈ સમજીને મારશો તો ભાગવતમાં લખ્યું છે કે ઝીણા જંતુ વગેરેને મારે એને યમદૂતો અંધકૂપ નામના નરકમાં નાખે છે, અને ત્યાં જીવને એ બધું ભોગવવું પડે છે. અને અંધકૂપ નામના નરકમાં પડ્યો પડ્યો અંધારામાં એવો સબડે છે, એવો દુખી થાય છે કે ન પૂછો વાત. એટલા માટે મારા આશ્રિતોએ આવું પરલોકમાં દુઃખ ભોગવવું પડે છે એમ ધારીને કોઈ પણ જીવ પ્રાણી માત્રનો દ્રોહ કરવો નહીં. મા હિંસા સર્વભૂતાની આ વિશ્રુતિ છે. કોઈ પણ જીવ પ્રાણી માત્રની તમે હિંસા કરશો નહીં. વળી સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણે વધારે કહ્યું છે કે વપુષા વચસા ક્વાપી મનસા વાપી દેહી નહ કશ્યાપી નૈવ કર્તવ્યો દ્રોહો નિજે હિતે સુભિહી, કે મનથી વાણીથી અથવા તો કર્મથી. હા, કોઈ પણ પ્રાણીનો દ્રોહ ક્યારેય પોતાનું હિત ઈચ્છનારા એ કરવો નહીં, કારણ કે એમાં પોતાનું હિત નથી નથી નથી. હવે સમજો, કર્મથી કદાચ આપણે બીજાનો દ્રોહ ન કરીએ, પણ વાણીથી ક્યારેક થઈ જાય. બહુ સાવધાન રહીએ તો વાણીથી પણ ન કરીએ, પણ મનથી તો મનથી થઈ જાય. અહીંયા ભગવાન કહે છે મન કર્મ અને વચન તૈણે પ્રકારે તમારું હિત જો તમે ઈચ્છતા હો તો કોઈનો દ્રોહ કરશો નહીં. નાસ્ત હિંસા સમો ધર્મો લોકે અન્ય કોપી પાવનઃ પ્રાણી હિંસા સમમ પાપમ તથા અન્યત નાસ્તિ ભૂતલે. કે છે કે અહિંસા જેવો કોઈ ધર્મ નથી આ લોકમાં પાવન, અને પ્રાણીની હિંસા સમાન કોઈ બીજું ભૂતળોમાં પાપ નથી. માટે ભગવાનના ભક્તો આ શ્લોક ઉપર ધ્યાન આપજો. કૃષિ કર્મ વાળાઓને આ શ્લોક પડવો આજની તારીખે મુશ્કેલીમય થઈ ગયું છે. દવા છાંટવાનું જે કામ હાલે છે ને ખેતરમાં, ફુવારે ફુવારા હાંકતા હોય, સરારા સરારા સરારા, એ બધા ઉપર જાઓ સુખી થાવ. એ હરિભગત હોય, મંદિર આવતા હોય, ધર્માંધો દેતા હોય, સત્સંગી હોય, અને પાંચ મજૂરો કરીને દવા છાંટવા મોકલ્યા હોય. મને એક હરિભગત બહુ હસાવતા હતા. મને કે જો આ છે ને આ, મને કે આ મોટા હરિભગત, મને કીધું હા, મને કે એ દવા ખરીદવા જાય. એ કીધું આ, મને કે આ ઈ. અને મને કે શું કરે તમે જાણો? ના. મને કે વાડીએ ખેતર જઈ અને કપાસમાંથી ઈડું પકડી અને ડબલીમ ભરે, એમ શું કરવા? મને કે સાંભળો જ ખરા પૂરું. પછી ઈડો ડબ્બી ભરી અને ખીચામાં ડબ્બી મૂકી, મને કે આ જાય અહીં લેવા સિટીમ પડખે. અને પછી ન્યા જઈને પેલા દવા વેચનારા હોય ને એને એમ કે દવા હારા મારી લાવો, આમ તરત જ અસર કરે ને તરત જ જીવ જંતુ મરી જવા જોઈએ. તો પેલા કે ભાઈ આ આ આ પ્રકારની શક્તિ જોવાઈ દો. પછી એનું ટેસ્ટિંગ કરે મને કે ત્યાં, અને કે શું તો કે ડબલીમાંથી એક ઈયળ કાઢે, અને પછી ઓલી દવામાં જે કઈ પાણી ભેળવું હોય ભેળવી, એનું માપઠાપ હોય, અને પછી એનીમાં ટીપ ઉપાડે, એ તરફડીને જો તરત મરી જાય તો દવા લે. કે બસ આ ડબલામાંથી આટલી દઈ દો. મને કે આવી રીતે આ ટેસ્ટિંગ કરે છે. મેં કીધું એવું કરો છો? શું કરી કહેશે પણ તઈ બધું ખાઈ જાય તઈ પછી શું કરવું તારે? તમને આમ દયા નો આવે, હું દયા આવે એમ. દયા ન છાંટતા હોય ને દવા એની આવે કે આને બિચારાને કઈ પાકશે નહીં. હા હા, માણસ એવું માને છે કે અમે અમારા બાહુબળથી જ મહાન સુખિયા થઈ જઈશું એમ. ભગવાન કાંઈ આપણને સુખી નહીં કરે, માણસને એવું રહે છે. ભગવાન નહીં ધ્યાન આપે, હવે આપણી મેરેજ કરી નાખીએ કાંઈ સુખી થવાય એવું એમ માનીને શિક્ષાપત્રીનો વિશ્વાસ કે શ્રદ્ધા રાખી શકતા નથી અને પાપને માર્ગે વયા જાય છો સુખી થવા. એક વાતનું તમે એટલું ધ્યાન રાખી શકો છો કે ભગવાન સ્વામિનારાયણ પોતે એમ કે છે કે ભાઈ આ શિક્ષાપત્રી પ્રમાણે જે વર્તે એને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય વાના હું આપીશ. લખ્યું શિક્ષાપત્રીમાં હું આપીશ, અર્થાત આ શિક્ષાપત્રી પાળે અને ધર્મ, અર્થ, કામ ને મોક્ષ ચારેય વાના નિશ્ચય સિદ્ધ થશે, ચારેય સિદ્ધિને પામશે. આ ચોખ્ખું લખ્યું છે. હવે જો ભગવાન આપણી જેટલી જરૂરિયાત હશે એટલું દ્રવ્ય, ઘર બધું આપશે, ભૂખ્યા નહીં રાખે, કપડા વગેરે નહીં રાખે, આબરૂ વગેરે નહીં રાખે. કારણ કે રામાનંદ સ્વામી પાસે એમણે માગી લીધું કે મારા આશ્રિતને જે દુઃખ આવવાનું હોય, માગી ખાવાનું લખ્યું હોય તે મને આવે ને મારો આશ્રિત સુખી રહે, અને મરતી વખતે અને રૂમાળે રૂમાળે કરોડ વિશેની પીડા જે થવાની છે એ મને મળે ને મારો આશ્રિત સુખી રહે. ભગવાનને માગ્યું છે કે નહીં? તો આપણે આ આજ્ઞાઓ કયા સુખ હારું આપણે લોપીએ છીએ? હે, કયા સુખ હારું લોપીએ છીએ? ભગવાને કીધું છે ખરું, તમે શિક્ષાપત્રી પાળશો તો હું તમારું ધ્યાન રાખીશ, સુખી રાખીશ, અને તોય પણ આપણે વધારે સુખિયા થવા સારું આપડાપણ કરીએ છીએ. આપણને ભગવાન રોટલા આપે, લુગડા આપે ને આપણી આબરૂ હાચવી એટલેથી આપણને શાંતિ નથી. આપણને મોટા મોટા બંગલા જોઈએ છીએ ને, ગાડીઓ જોઈએ છીએ ને, કેટલું ફર્નિચર જોઈએ છીએ, કેટલાય સોફા સેટ ને વટ પાડવો છે આપણે, એટલે શિક્ષાપત્રી પાળતા નથી હો. ખરું ખોટું? હા, આપણને ભગવાન આપે એટલે આમ શાંતિ ક્યાં છે? આપણને તો આખી દુનિયા આપણા નામે કોક કરી દે ને તોય નિરાયત નથી. માટે વિચાર કરજો, ભગવાનની આજ્ઞા પાળશું તો ભગવાન આપણને જે રીતે સુખિયા થવાશે એ રીતે બધી સાનુકૂળતા કરી આપશે, આપણી સાથે જ રહેશે. ભગવાનનો વિશ્વાસ હશે તો ભગવાનની આજ્ઞાનો વિશ્વાસ હશે, ભગવાનનો મહિમા હશે તો ભગવાનના વચનનો પણ મહિમા હશે. તો વાલા ભક્તો, આ પહેલા શ્લોક વર્તનની વાત કરીને અહીંયા કથાને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.